સંવત 1876 ના ફાગણ સુધી પંચમીને દિવસે સંધ્યા આરતીને સમય સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જયગ્યા ત્યાં બિરાજમાન હતા અને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, ફાગણ સુધી પંચમીનો પવિત્ર દિવસ છે, સંધ્યાનો સમય છે અને ભગવાન સંધ્યા આરતીના દર્શન કરાવીને ભક્તોને સુખ આપીને જે દરબારગઢની અંદર પરમહંસની જાગ્યા ત્યાં ભગવાન બિરાજમાન છે, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશને હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. આ પવિત્ર વાતાવરણની અંદર અક્ષરધામનું મધ્ય જેને પ્રાપ્ત છે બિરુદ એવું દરબારગઢ, અને એમાં પણ પરમહંસોની જગ્યા ત્યાં ભગવાનના શ્રીમુખે ભગવાનના અમૃત વચનોનું પાન કરવા જ્યારે દેશ દેશના ભક્તો અને મુનિમંડળ ત્યાં એકાગ્રચિત કરીને બેઠું છે, આપણે પણ આપણા મનની વૃત્તિઓને આપણી સ્થિતિને ભગવાનના ચરણની અંદર સમર્પિત કરીએ અને એ આતુરતાથી જેમ ભક્તો ભગવાન શ્રીહરિના મુખે નીકળતા વાણીને જીવતા અને પોતાના જીવનને ધન્ય કરતા, એમ આપણે પણ ભગવાન શ્રીહરિની પરાવાણીને આપણે જીવનની અંદર ઉતારીને ધન્ય બનીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન કરો. ભગવાન શ્રીહરિનો જે સ્વભાવ છે અને એ સ્વભાવ અંતર્ગત ભગવાન કોઈ પણ જીવાત્માને કોઈ પણ શંકા અને મૂંઝવણથી એ જીવાત્મા ન પીડાઈ રહે અને પોતાના સત્સંગ માર્ગની અંદર એ માર્ગ નિષ્કંટક બને, સ્પષ્ટ બને, સુદૃઢ બને, એના માટે કોઈ ખામી ન રહે એટલે ભગવાન સામેથી જ આવા અનેક વખત આપણે પ્રસંગો જોયા છે કે મહારાજે પ્રશ્ન કરવાની આજ્ઞા કરી હોય, ક્યાં તો ભગવાન શ્રીહરિએ સ્વયં પ્રશ્નો કર્યા હોય, અને અથવા કોઈની દુવિધા હોય તો એ દુવિધાને દૂર કરવા કોઈએ પોતાની રીતે પણ ભગવાનને પ્રશ્ન કર્યા હોય તો ભગવાને શાસ્ત્રોનું સચોટ જ્ઞાન આપીને એ દુવિધાઓને, મૂંઝવણોને, ભ્રમણાઓને ભગવાને દૂર કરી છે. એ જ શુભકામના સાથે ભગવાન બધા સભાને આજ્ઞા કરે છે કે પ્રશ્ન ઉત્તર કરો, પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ અને તમોગુણના વેગ આવે. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામીએ દરેક જીવ પ્રાણી માત્ર વતી સંસારની અંદર જે વિષયાધીન માયાધીન જે જીવાત્મા બદ્ધ અવસ્થાની અંદર રહેલો છે એ જીવાત્મા જ્યારે સત્સંગના યોગમાં આવે છે અને સત્સંગના યોગમાં આવીને ભગવાનની ભક્તિના માર્ગ ઉપર જ્યારે અગ્રેસર થાય છે ત્યારે એવો જીવાત્મા એ ભગવાનના ભજન સ્મરણ એટલે કે ભક્તિ માર્ગની અંદર એ જીવાત્મા જ્યારે પ્રેરાય છે ત્યારે એ ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર ચિત્ત કરવા પ્રયત્ન કરે છે. ભગવાનના મૂર્તિની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર એ પોતાના મનવૃત્તિઓને પોરવે છે અને એવી મનવૃત્તિને પોરવીને એ જીવાત્મા ભગવાનનું ભજન કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન મહારાજને આજ્ઞાથી જે કર્યો છે એ એવો કર્યો છે કે જ્યારે ભજન સ્મરણ કરવા બેસે, ભગવાનનો ભક્ત એ જ્યારે ભગવાનની ભક્તિ માટે બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ અને તમોગુણના વેગ આવે છે. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે કે જ્યારે જીવાત્મા ભગવાનની ભક્તિ માર્ગ ઉપર જ્યારે અગ્રેસર થયો હોય, ભગવાનનું સ્મરણ કરતો હોય, ચિંતવન કરતો હોય, ત્યારે ભક્તનો પ્રયત્ન એ છે કે પોતાનું મન એ ભગવાનના સ્વરૂપની અંદર પોરવે. પણ હકીકતે વાસ્તવિક પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે રજોગુણ અને તમોગુણના વેગ આવે છે અને આ પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે શું જીવાત્માની સ્થિતિ થાય, ત્યારે ભગવાનના જે ભક્તિનું જે સુખ છે એટલે અહીંયા મુક્તાનંદ સ્વામી પૂછ્યું, ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. જીવાત્મા યત્ન કરી એ ભક્તિ માર્ગની અંદર એ ભજન ભક્તિ ભગવાનના સ્મરણ માટે એકાગ્ર થયો છે પણ એને વિઘ્નરૂપ શું બને છે, રજોગુણ અને તમોગુણના વેગ બને છે. એક બહુ સુંદર વ્યાખ્યા વાલા ભક્તો અહીંયા સમજવા જેવી છે, કારણ કે રજોગુણનો સામાન્ય અર્થ આપણે એવું સમજતા હોઈએ છીએ કે વૈભવ યુક્ત જે હોય, માન આદિ જે હોય એને આપણે રજોગુણ ગણીએ છીએ. તમોગુણનો સહજ અર્થ આપણે એવો કરતા હોઈએ છીએ કે ક્રોધ આદિ જે ગુણ આવે એને સહજ રીતે તમોગુણ આપણે ગણતા હોઈએ છીએ. પણ થોડી એક ઝલક આપું. મહાભારતની અંદર અશ્વમેઘ પર્વના 37મા અધ્યાયની અંદર શ્લોક નંબર 1-18 વૈશ્વપાયન ઋષિએ બ્રહ્માજી અને ઋષિ મુનિઓનો સંવાદનું નિરૂપણ કરેલું છે. કોઈ વખત આપણે એ વિસ્તારથી એને પણ શ્રવણ કરવાનો અવસર મળશે તો કરશું, પણ આજે એક ઝલક લઈએ. રજોગુણ અને તમોગુણ કોને કહેવાય? કારણ કે પહેલા વિઘ્નરૂપ જે બને છે એને સ્વરૂપને આપણે ઓળખીએ. વિઘ્ન આવે છે ત્યારે ભજનનું સુખ નથી આવતું, પણ એ વિઘ્નનું સ્વરૂપ કેવું છે પહેલા એ સમજીએ. કે આપણે પોતાનું જયારે આત્મચિંતન કરવા બેસીએ, જયારે ભગવાનની ભક્તિ કરવા બેસીએ, ત્યારે આપણે પોતાને પણ જે અવરોધરૂપ આવા ગુણ બનતા હોય તો એને અવરોધ ગણવા કે ન ગણવા એ આપણે વિવેક જાણવો જરૂરી છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે કે ભગવાનનો ભક્ત જયારે ભગવાનનું ભજન સ્મરણ કરવા બેસે છે ત્યારે રજોગુણ અને તમોગુણના વેગ આવે છે. વેગ એટલે એનો સંકલ્પ વિકલ્પ એનો ઉભરા આવે છે, એટલે એ સ્ફુરી આવે છે. હવે રજોગુણને તમોગુણને કેવી રીતે ઓળખવા એના માટેનું આ એક ઝલક આપું છું. મહાભારત અશ્વમેઘ પર્વની અંદર વૈશ્વપાયન ઋષિએ આખું આ બ્રહ્માજી અને ઋષિમુનિઓનો જે સંવાદ લખ્યો છે એમાં વિસ્તારથી એમાં એનું વર્ણન કરેલું છે કે રજોગુણ તમોગુણ સત્વગુણ આદિના ગુણ કેવા છે, એના એના ફળશ્રુતિ કેવી છે, એનું બહુ વિસ્તારથી સવિસ્તાર વર્ણન કર્યો છે. પણ આપણે અહીં એક ઝલક માત્ર લઈએ તો રજોગુણ એટલે શું આપણે પહેલા વસ્તુ સમજીએ. તો શાસ્ત્રોએ કીધું કે રૂપલાલાયતા, કોઈ પણ સ્વરૂપની દૈહિક જે ભૌતિક જે સ્વરૂપ માયાથી જે નિર્મિત એવા જે દેહાદી જે છે એની લાલાયતતા જે આવી આ એક રજોગુણનું એક અંગ છે. ઐશ્વર્ય પ્રાપ્તિની અભિલાષા, ઐશ્વર્ય એટલે કોઈ પણ પ્રકારની સિદ્ધિ અને કોઈ પણ પ્રકારનું સામર્થ્ય એની પ્રાપ્તિની અભિલાષી રાખવા રજોગુણ છે. મન પ્રફુલ્લિત ન રહેવું, એટલે કે પોતાની ઈચ્છા પૂર્તિ માટે જ્યારે મન વ્યાકુળ રહે, જે સંસારિક ઈચ્છા પૂર્તિઓ માટે મન વ્યાકુળ રહેવું એટલે મન પ્રફુલ્લિત ન રહે, તો એ પણ રજોગુણનો અંશ બતાવ્યો છે. મદ બતાવ્યો છે, રોષ બતાવ્યો છે, કલહ બતાવ્યો છે, ઈર્ષા, નિંદા કરવી, કોઈનામાં અવગુણ ન હોય છતાં પણ એના દોષને જોઈને એની નિત્ર નિંદા કરતી રહેવી, ચુગલી કરવી. આ બધું જરા સમજાવું એટલા માટે છું કે આપણે પણ આત્મચિંતન કરીએ કે આપણને રજોગુણનો વેગ ક્યાં ક્યાં નડે છે અને તમોગુણનો વેગ ક્યાં ક્યાં નડે છે. કારણ કે આપણને સહજ રીતે એ અહેસાસ નથી થતો કે આ રજોગુણ કહેવાય કે ન કહેવાય, આપણને ખબર નથી. એટલે આ મહાભારતના અંશને આપણે ઝલક લઉં છું કે વૈશ્વપાયન મુનિ કહે છે ચુગલી કરવી એટલે કે લગાડવું બજાડવું, ક્યાંની વાત ક્યાંય કરવી, ક્યાંની વાત ક્યાંય કરવી, ખોટી રીતે રજૂઆત કરવી ને એકબીજાને ડખો કરાવવો, તો એ પણ રજોગુણનો અંગ છે. યુદ્ધ કરવું, અહીંયા આગળ શબ્દ વાપર્યો છે યુદ્ધ કરવું, એ રજોગુણ છે. પણ અહીંયા આગળ થોડો વિવેક સાથે વસ્તુ સમજીએ કે ધર્મ દેશ આદિ જે સદકાર્યો છે એના રક્ષણ માટે યુદ્ધ કરવાનો નિષેધ નથી. કારણ કે ધર્મ રક્ષણ અને અથવા તો પોતાના મર્યાદા દેશના રક્ષણ માટે, કોઈને સાર્વભૌમતાના રક્ષણ માટે, કોઈના શીલને રક્ષણ માટે, એવા સત્કાર્ય માટે જ્યારે તમે કોઈ પણ પ્રતિકાર કરો તો એ યુદ્ધની વાત નથી. પણ પોતાના નિહિત સ્વાર્થની સિદ્ધિ માટે જ્યારે નાહકનું યુદ્ધ કરવું તો એવા યુદ્ધ કરવાને પણ રજોગુણમાં ગણ્યો છે. બીજાના સાચા અર્થને પોતાના સ્વાર્થ સિદ્ધિ માટે વિદીર્ણ કરવા, છિન્ન ભિન્ન કરી નાખવા, આ રજોગુણ છે. તમારા સ્વાર્થ સિદ્ધિ માટે બીજાના જે સત્ય અર્થ હોય, શાસ્ત્રના સત્ય અર્થ હોય, કોઈની વાતના સત્ય અર્થ હોય એને વિદીર્ણ કરવા, છિન્ન ભિન્ન કરી નાખવા, એનું ખંડન કરવું, તો એ પણ રજોગુણ છે. ઉગ્રતા, નિષ્ઠુરતા, લૌકિક બાબતોની વ્યર્થ ચિંતા, લૌકિક વ્યવહારિક બાબતોની મર્યાદામાં રહીને ચિંતા કરો ત્યાં સુધી એ રજોગુણ નથી, પણ વ્યર્થ ચિંતા જ્યારે એની કરીએ ત્યારે એને રજોગુણમાં પણ એને સમાવેશ કરેલો છે. મત્સર, નાના પ્રકારના સંસારિક ભાવોથી પ્રભાવિત થવું, સંસારના સુખોને સંસારના વૈભવોને જ્યારે જોઈને જીવાત્મા પ્રભાવિત થાય છે એ પણ રજોગુણનો એનો ગુણ બતાવ્યો છે. મિથ્યાદાન, મિથ્યા સેવા. તમે વિચારો, શાસ્ત્રોની અંદર દાનનો મહિમા ખૂબ બતાવ્યો છે, સેવાનો મહિમા ખૂબ બતાવ્યો છે, પણ આપણા શાસ્ત્રકારોએ એને સાવધાની પણ બતાવી છે. મહાભારત એમ કહે છે કે મિથ્યાદાન એટલે કે દાનની પવિત્ર ભાવના, સેવાની પવિત્ર ભાવના રહિત થઈને જે ઉદ્દેશ છે દાનનો અને સેવાનો, એવા દાન અને સેવાના ભાવનાથી રહિત થઈને કેવળ દેખાવ યશકીર્તિની પ્રાપ્તિ માટે, સ્વસંતુષ્ટિની પ્રાપ્તિ માટે જ્યારે દાન કરીએ અથવા સેવા કરીએ તો એને મિથ્યા સેવા અને મિથ્યાદાન શબ્દથી સંબોધવામાં આવ્યું છે. જે દાનના ભાવથી દાન નથી થયું, જે સેવાના ભાવથી યથાર્થ ભાવે સેવા નથી થઈ, કેવળ પોતાની આત્મતૃપ્તિ અથવા તો આત્મશ્લાઘા માટે, યશકીર્તિ માટે આપણે જ્યારે દેખાવ માટે કરીએ તો એ મિથ્યા છે, તો એને પણ રજોગુણ કીધો છે. એવા ભાવથી તમે દાન કરો કે સેવા કરો તો એવા પવિત્ર ભાવને રહિત એ સેવા અથવા દાન એ રજોગુણનો અંશ બને છે. ખોટી નિંદા કરવી, કોઈની ખોટી નાહક નિંદા કરવી, ખોટી પ્રશંસા કરવી, કોઈનું ન ગુણ હોય છતાંય અતિરેક કરીને પ્રશંસા કરવી, આ રજોગુણનો અંશ છે. અને વ્યવહાર કુશળતા, શાસ્ત્રે શબ્દ વાપર્યો વ્યવહાર કુશળતા, એ પણ રજોગુણ છે. એનો અર્થ સમજવો પડશે કે જો વ્યવહારમાં લિપ્ત થઈને, માત્ર વ્યવહારની અંદર એકાગ્ર કરીને, મનને પોરવીને વ્યવહાર માર્ગની અંદર આપણે અનુસરીએ તો એ વ્યવહારની કુશળતા હોવા છતાં પણ એ રજોગુણ છે. એટલે આ બધા ગુણને આપણે સમજવા પડશે કે આપણે ભગવાનનું ભજન કરવા આવીએ બેસીએ છીએ ત્યારે આમાંથી કયા સંકલ્પો આપણને થાય છે. કારણ કે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે કે ભગવાનને ભક્તને રજોગુણ અને તમોગુણના વેગ આવે છે, ત્યારે વેગ એ ભગવાનના સુખને, ભજન સ્મરણનું સુખને થવા દેતા નથી, એમાં અવરોધરૂપ બને છે. એટલે આ આપણે ગુણોને આપણે યથાર્થ સમજવા પડશે. મનમાની રીતે વર્તવું, રજોગુણ. મહાભારતની અંદર, અશ્વમેઘ પર્વની અંદર આ બધા બહુ વિસ્તારથી એના વર્ણન સમજાવ્યા છે, આપણે તો એક ઝલક માત્ર સમજીએ છીએ. મનમાની રીતે વર્તવું, સકામ ભાવથી વ્રત નિયમ ભક્તિ કરવી, એટલે કે ભૌતિક કામ સકામ ભાવથી, ભૌતિક કાર્યોના સકામ ભાવથી વ્રત કરીએ, નિયમ કરીએ અથવા તો ભક્તિ કરીએ તો એ પણ રજોગુણ શાસ્ત્રોએ બતાવ્યો છે. અને સકામ ભાવનો નિષેધ નથી, પણ રજોગુણનો પ્રવેશ ન થાય એ સાવધાની ચોક્કસ રાખવી જોઈએ. આપણે ભક્તિ કરીએ છીએ, કોઈને વ્યવહારિક કામ હોય, પારિવારિક સંકલ્પો હોય તો સકામ ભક્તિ નિષેધ નથી કરી, પણ સકામ કેવળ સકામ ભાવથી, ભૌતિક સુખના ભાવથી જ્યારે ભક્તિ કરીએ તો એ રજોગુણી ભક્તિ કહી છે. અને આનો પણ હું આગળ ભાવ સમજાવું છું કે કેવા ભાવથી કેવી રીતે એનો ફળની પ્રાપ્તિ ઉપર અસર થાય છે. પણ આ બધા જે છે એ જે ગુણ છે આ બધા રજોગુણના અંગ છે. આના ઇત્યાદિ પણ બીજા ઘણા પણ બતાવ્યા છે, પણ આપણે પ્રસંગને અનુરૂપ આપણે ચાલીએ તો આ જે થોડાક દ્રષ્ટાંત આપ્યા, આ આદિ જે ગુણો છે આ બધા રજોગુણ છે. અને મુક્તાનંદ સ્વામી એવું કહે છે કે વ્યવહાર સંબંધી કુશળતાનો કોઈ વિચાર આપણને આવ્યો હોય, પરિવાર સંબંધી નાહકની, વ્યવહારની, જગતની ચિંતા નાહકની સતાવતી હોય, આવા બધા સંકલ્પ થવાને એટલે રજોગુણનો વેગ આવ્યો કહેવાય. એ જ રીતે આપણે તમોગુણના વેગને પણ આપણે જરા ઓળખીએ કે તમોગુણનો વેગ કોને કહેવાય, તો તેમાં પણ 36મા અધ્યાયમાં શ્લોક 20 થી લઈને 36મા શ્લોક સુધી મહાભારતની અંદર, અશ્વમેઘ પર્વની અંદર આ પણ વૈશ્વપાયન ઋષિએ બ્રહ્માજી અને ઋષિમુનિઓનો સંવાદનું નિરૂપણ કરેલું છે. એની અંદર 36મા અધ્યાયની અંદર તમોગુણનો સ્વરૂપ એમાં બતાવ્યું છે. તમોગુણના સ્વરૂપની અંદર મોહ, અજ્ઞાનતા, અજ્ઞાનતા એ તમોગુણ છે. આપણને વચનામૃત આદિમાં પણ મહારાજે આમાંથી ઘણા બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે. જ્યારે જ્યારે જે વચનામૃત સમજાવવા પ્રયત્ન કર્યો હોય ત્યારે એની અંદર આ બધા શબ્દોના પ્રયોગ આવે છે. અને એની અંદર મહારાજ કીધું મોહ છે, અજ્ઞાનતા છે, ત્યાગનો અભાવ, આ બધું મારે મેળવી લેવું છે, મારું કરી લેવું છે, હું પણ આનો અહંકાર છે. અને અહંકારની અંદર પોતાના શહેર સાથે વસ્તુ પદાર્થને જોડવાનો જ્યારે ભાવ થાય એટલે ત્યાગનો અભાવ કહેવાય. અને ત્યાગનો અભાવ પણ એ તમોગુણ છે. નિદ્રા, ગર્વ, લોભ, શુભ કર્મના દોષ જોવા, કોઈ સત્કર્મ થતા હોય, સારા કર્મ થતા હોય એમાં દોષ જોવા તો એ તમોગુણનો ભાવ છે. શુભ અશુભના પરિણામનો વિચાર કર્યા વગર કાર્ય કરવું, શાસ્ત્રોએ આપણને આ પણ વિવેક શીખવાડ્યો છે. ભગવાનને જે મુમુક્ષુતાની વ્યાખ્યા કરી એમાં પણ સદ અસદનો વિવેક મહારાજે કે વ્યક્તિ એને હોવી જોઈએ. અહીંયા પણ શાસ્ત્ર એ સમજાવે છે કે શુભ અશુભનું પરિણામ, દરેક કર્મનું પરિણામ જેવું કર્મ છે એને આધીન હોય છે, કર્મને આધીન પરિણામ છે. તો પરિણામની વિચાર કર્યા વગર જ્યારે કર્મ કરીએ, ફળની વિચાર કર્યા વગર કે આનું અશુભ ફળની પ્રાપ્તિ થાય છે કે શુભ ફળની પ્રાપ્તિ થાય છે વિચાર કર્યા વગર કર્મ કરીએ તો એના માટે પણ એને તમોગુણ કહેલો છે. નાસ્તિકતા એ તમોગુણ છે. દુષ્ચારિત્રતા, જે ચરિત્રની અંદર આપણે દુર્વ્યવહાર હોય તો એને પણ શાસ્ત્રોએ તમોગુણ કર્યો છે. નિર્વિશેષતા એટલે સારા નરસાનો વિવેકનો અભાવ, નિર્વિશેષતા. શાસ્ત્રોએ કીધું સારા નરસાનો વિવેક હોવો જોઈએ, સત અસતનો વિવેક હોવો જોઈએ, એનો અભાવ છે. આ પણ તમોગુણના લક્ષણ છે. ઇન્દ્રિયોની શિથિલતા, અહીંયા પણ મહારાજે શાસ્ત્રોની અંદર લખ્યું ઇન્દ્રિયોની શિથિલતા, પણ અહીંયા આગળ વિવેક એ શાસ્ત્રોની સાથે સમજવો પડે કે સત્કાર્યમાં કરવા માટે જ્યારે ઇન્દ્રિયો શિથિલ થાય એટલે કે સત્કાર્યોમાં ન પ્રેરાય ભગવાનનું કર્ણેન્દ્રિય આપી છે, પણ ભગવાનનું શ્રવણ કરવાની અંદર શિથિલતા આવે, ભક્તિ કરવા માટે, માળા કરવા માટે હાથની અંદર શિથિલતા આવે, ભગવાનની પ્રદક્ષિણા કરવા માટે ચરણની અંદર, પગની અંદર શિથિલતા આવે, તો એવી રીતે ઇન્દ્રિયોની શિથિલતા એ તમોગુણનું પરિણામ છે. હિંસા આદિ નિંદનીય દોષ, હિંસા આદિ જે શાસ્ત્રોએ નિંદનીય બતાવ્યા છે એવા દોષયુક્ત થવું, કર્મ કરવું, એ પણ તમોગુણનો પ્રસાર બતાવ્યો છે. અકાર્ય, અકાર્ય કરવું, અકાર્ય કર્મ, અકાર્ય કર્મ એટલે શાસ્ત્રો દ્વારા નિષિદ્ધ કર્મ, જે કર્મને શાસ્ત્રોએ નિષિદ્ધ બતાવ્યા છે. આપણે પૂર્વે પણ આ વસ્તુ સમજ્યા હતા કે વિધિ નિષેધ, શાસ્ત્રોની અંદર બે વિભાગ આવે છે, એક વિધિ, વિધિ એટલે કર્મ કરવા જેવા કર્મ, અને નિષિદ્ધ જે કર્મ ન કરવાના હોય. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર વિધિ અને નિષેધનું નિરૂપણ કર્યું છે, ભક્તોએ આમ કરવું અને આમ ન કરવું. જેમ મહારાજે લખ્યું, એક દ્રષ્ટાંત આપું, મહારાજ કીધું એકાદશીનું વ્રત કરવું આ વિધિ થયો, અને મહારાજે કીધું ચોરી ન કરવી આ નિષેધ થયું. તો વિધિ નિષેધના જે નિયમ છે એમાં અકાર્ય, જે ન કરવાના કાર્ય છે, નિષિદ્ધ કર્મ છે, એ કરવું, એને પણ તમોગુણ કીધું છે. અજ્ઞાન એટલે જ્ઞાન, અજ્ઞાનને જ્ઞાન સમજવું, જે ખોટું છે એને સત્ય સમજવું, જે અજ્ઞાનતા છે, જે મૂર્ખતા છે, એને જ્ઞાન સમજવું, એ પણ તમોગુણથી એ પ્રેરિત છે. અજ્ઞાનને જ્યારે જીવાત્મા જ્ઞાન માને છે, માનજો તમોગુણનો વેગ છે. જે મુક્તાનંદ સ્વામીએ કીધું ને, ભજન સ્મરણનું સુખ આવતું નથી, એના કારણે જ્ઞાન માર્ગને અનુસરવા કરતા છતાં પણ અજ્ઞાનને જ્યારે જ્ઞાન સમજી લો છો ત્યારે એ તમોગુણનો એના ઉપર એ છે. અશ્રદ્ધા એટલે શ્રદ્ધા રહિત રહેવું. કુટિલતા, પાપ કર્મ પ્રવૃત્ત થવું, પાપ આદિ કર્મની અંદર પ્રવૃત્ત થવું. આળસ આદિ દોષ હોવા, જીવાત્માને આળસ પ્રમાદ આદિ દોષ હોવા. અજીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયોનો ગિલામ રહેવું. જીતેન્દ્રિય એટલે જે ઇન્દ્રિયોને જીતવી, ઇન્દ્રિયોને પોતાના નિયંત્રણમાં, એનો નિરોધ કરીને રાખવો, પોતાના એની કાબૂની અંદર રાખવી. પણ અજીતેન્દ્રિયનો અર્થ થાય કે એવી ઇન્દ્રિયો એમના જીવાત્માના કયામાં નથી, અને ઇન્દ્રિયો સ્વચ્છંદ છે, સ્વતંત્ર છે, અને જીવાત્મા પોતે ઇન્દ્રિયોનો ગુલામ છે. એટલે જ્યારે ઇન્દ્રિયો લાલાયિત થાય, ઇન્દ્રિયો જ્યારે કોઈ વિષય ભોગવવાની લાલસા થાય, ત્યારે મન વ્યાકુળ થઈ જાય છે અને ઇન્દ્રિયોની સાથે સાથે એ વિષય તરફ દોડે છે. જીવાત્મા પોતે સ્વામિત્વ ભાવ હોવા છતાં પણ ત્યાં ગુલામ થઈને વર્તે છે. આ તમોગુણનો લક્ષણ છે. જ્યારે જીવાત્મા ઇન્દ્રિયો તરફ જ્યારે પ્રેરાય અને ઇન્દ્રિયો વિષય તરફ પ્રેરાય, ઇન્દ્રિયો વિષયને આધીન થાય અને જીવાત્મા મન છે એ ઇન્દ્રિયોને આધીન થઈ જાય, એટલે ઇન્દ્રિયોનો એ આધીન, એનો ગુલામ થઈને વર્તે છે. એટલે અજીતેન્દ્રિય પોતાના ઇન્દ્રિયોને નિયંત્રણ કરી શક્યો નથી. આ તમોગુણનું લક્ષણ છે. અને નીચ કર્મોમાં રૂચિ, જે શાસ્ત્રોએ હે દ્રષ્ટિથી જે કર્મોને બતાવ્યા છે એવા પાપાદી દોષોની અંદર પ્રવૃત્તિ, એને પણ તમોગુણનો અંશ બતાવ્યો છે. દેવતા, બ્રાહ્મણો, વેદ આદિની નિંદા કરવી, આ બધા તમોગુણના લક્ષણ છે. અભિમાન, અહંકાર, આ બધા તમોગુણના લક્ષણ છે. મોહ ઇત્યાદિ વિશેષ, એમાં બહુ વિસ્તારથી વર્ણન મહાભારતની અંદર કરેલું છે. કોઈ વખત આપણે એનો વિષય લઈને એને વિસ્તારથી સમજીશું. પણ અહીં આપણે પ્રશ્ન ઉપર આવીએ તો મુક્તાનંદ સ્વામી અહીં આગળ મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન સ્મરણ કરતો હોય ત્યારે એને રજોગુણ અને તમોગુણના વેગ આવે છે, એટલે આ જે મેં બતાવ્યા એના એ વગેરે જે એના લક્ષણો બતાવ્યા છે, ગુણ બતાવ્યા છે, એવા ગુણો પૈકી જ્યારે કોઈ વિચારો એ હૃદયની અંદર સ્ફુરે અને પછી એ વિઘ્ન બને, વિઘ્ન બને એટલે અવરોધ બને, ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર થવા માટે વિઘ્નરૂપ થાય, અવરોધરૂપ થાય, અને એટલા કારણે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. જે સુખની પ્રાપ્તિ માટે, જે ભક્તિની પ્રાપ્તિ માટે એ જીવાત્માને ભજન કરે છે, એટલે અહીંયા અર્થ એ સમજવાનો છે કે રજોગુણ અને તમોગુણના વેગને કારણે જ્યારે સંકલ્પ વિકલ્પ થાય ત્યારે મન, વૃત્તિ, ઇન્દ્રિયો એ ભગવાનના સ્વરૂપમાં રહેતી નથી. સમજો, જ્યારે જીવાત્મા શરીરથી બેઠો છે ભગવાનનું સ્મરણ કરવા, મનથી ભગવાનને એકાગ્ર થવા, પણ જ્યારે તમોગુણ અને રજોગુણ રૂપી જે ઉપર મેં આપણે સમજ્યા એવા પૈકી કોઈ પણ એવા ગુણ હોય, કોઈ પણ એવી વાત હોય, એવા તમોગુણ અને રજોગુણ યુક્ત જ્યારે સંકલ્પ વિકલ્પ થાય, જીવનની અંદર એવા સંકલ્પ સ્ફુરાય, ત્યારે મન, બુદ્ધિ અને વૃત્તિએ અને ઇન્દ્રિયો એ ક્યાં જાય છે? એ જે તે રજોગુણ તમોગુણ યુક્ત જે સંકલ્પ છે એ સંકલ્પના વિષય તરફ દોરાય છે. આપણે બેઠા છે શું કરવા માટે? આપણે ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર કરવા મનને બેઠા છીએ, ભગવાનના સુખને અનુભવ કરવા બેઠા છીએ, પણ એ સુખની અંદર જ્યારે મન વૃત્તિ બુદ્ધિ વગેરે એ તમોગુણ અને રજોગુણ યુક્ત જ્યારે વિષયના સંકલ્પ થાય છે ત્યારે એ સંકલ્પ તરફ આકર્ષાય છે, ભટકી જાય છે અને ભગવાનના સ્વરૂપમાં રહેતા નથી અને વિષય હેતુ તરફ આકર્ષાય છે. પછી ભગવાનના સ્વરૂપમાં એકાગ્રચિત થવાથી જે પરમ આનંદની અનુભૂતિ થવી જોઈએ અથવા થતી હોય તે વૃત્તિમાં ત્રુટિ થાય છે, એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી ભટકે છે. એટલે પરમાત્માના સ્વરૂપના યોગે કરીને જે અંતરમાં આનંદ હતો એ આનંદ વિક્ષેપ પડ્યો, એ આનંદની અંદર ત્રુટિ ઉભી થઈ, વિઘ્ન ઉભું થયું. અને વૃત્તિઓ બુદ્ધિ મન ક્યાં ખેંચાણું? તમોગુણ રજોગુણ યુક્ત જે સંકલ્પ થયો અને સંકલ્પના જે વિષય જે હેતુ હતા એની તરફ આકર્ષાયા એટલે ભગવાનમાંથી મતિ તૂટી, ભગવાનમાંથી મન વૃત્તિ પાછી હટી અને ભગવાનમાંથી મન વૃત્તિ પાછી હટી એટલે ભક્તિની અંદર વિક્ષેપ પડ્યો. અને ભગવાન સંબંધી જે એકાગ્રતા તૂટે પછી જે ભગવાનના ભજન સ્મરણ કરતી વખતે ભગવાનના સ્વરૂપને એકાગ્રતા કારણે જે મનમાં આનંદ અનુભવવો જોઈએ એ અનુભવાતો નથી. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે કે એ શરીર આપણું ભગવાનની સન્મુખ બેઠું છે. વાલભક્ત તો બહુ સમજવા જેવી વાત છે કે ભગવાનના સાનિધ્યની અંદર શરીર બેઠું છે પણ મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે ક્યાં છે? રજોગુણ તમોગુણ યુક્ત જે સંકલ્પ થયા ત્યાં મન બુદ્ધિ ઇન્દ્રિય ત્યાં ભાગી છે. એટલે ભગવાનના સાનિધ્યમાં હોવા છતાં પણ ભગવાનથી છેટા છીએ આપણે. શરીર ભગવાનના સાનિધ્યમાં હોવા છતાં પણ ભગવાનથી જીવાત્મા છેટો છે અને એટલે ભગવાનના પરમ સુખને જે અનુભવ થવો જોઈએ એ થઈ શકતો નથી. કારણ કે શરીરથી ક્રિયા છે પણ મન કેવું છે? વિષાદમાં ડોળેલું છે. કયો વિષાદ? રજોગુણ તમોગુણના સંકલ્પનો વિષાદ. અને વિષાદને કારણે જ્યારે શરીર મન ડોળેલું છે ત્યારે ભગવાનની સ્મરણમાં કે ભક્તિની અંદર સાનિધ્યની અંદર જે ભગવાનનું સુખ અનુભવવું જોઈએ તે અનુભવાતું નથી. પ્રશ્ન બરાબર સમજાણો? ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના ભક્તિ માર્ગની સ્મરણ ભક્તિની અંદર બેઠો હોય ત્યારે તમોગુણ અને રજોગુણના વેગ આવે છે અને એ વેગને કારણે જીવાત્માને જે ભજન સ્મરણનું સુખ આવવું જોઈએ તે આવતું નથી. એટલે વિઘ્નરૂપ બને છે આ ગુણના સંકલ્પો. તમોગુણ રજોગુણ યુક્ત જે વેગ આવે છે, સંકલ્પ થાય છે, એના વિઘ્ન બને છે. હવે મુક્તાનંદ સ્વામી એમ પૂછે છે, આ સિદ્ધાંત વાક્ય છે એટલે આમાં કંઈ વિચાર કરવા જેવું નથી. આપણે એમ કહીએ કે આમાં થાય છે કે નથી થતું એવો પ્રશ્ન નથી, વેગ આવે ત્યારે સુખ આવે કે ન આવે એવો પ્રશ્ન નથી. આ સિદ્ધાંત વાક્ય છે, જ્યારે પણ ભજન સ્મરણ કરતા હોઈએ અને જો રજોગુણ તમોગુણ યુક્ત વેગ આવે તો નિશ્ચય જીવાત્માને સુખ ન જ આવે. આ સિદ્ધાંત છે. એટલે અહીંયા આગળ આ પ્રશ્નનો ભાગ પહેલું ભૂમિકાનો ભાગ છે એટલે આ પ્રશ્નનો ભાગ નથી. કોઈ એમ ન વિચારવું કે એને આવે પણ ખરું ને ન પણ આવે, આવે જ, વિઘ્ન આવે જ, એ હકીકત છે. આ સિદ્ધાંત સ્થિત વાક્ય છે. એટલે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે એને નથી આવતું, સુખ નથી આવતું, ભગવાનના સ્વરૂપની અંદર વિઘ્ન થાય છે અને સુખ નથી આવતું. હવે પ્રશ્ન એ છે કે એ ગુણનો વેગ કેમ ટળે? પ્રશ્ન અહીંયા છે. પ્રશ્ન એ છે કે ભગવાનની ભક્તિ સ્મરણની અંદર જે વિઘ્નરૂપ અંતરાયરૂપ બને છે એવા રજોગુણ અને તમોગુણ યુક્ત જે વેગ છે એ વેગ કેમ ટળે? કારણ કે એની અપેક્ષા શું છે જીવાત્માની, અથવા તો જીવાત્માને અપેક્ષા શું હોવી જોઈએ? તો કે ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું, ભજન સ્મરણનું સુખ અનુભવ કરવો, આ અપેક્ષા હોવી જોઈએ તો જ આપણે ભક્તિ એ સાર્થક થાય. એટલે અહીંયા આગળ બે વસ્તુ આપણે સ્પષ્ટ કરીએ. એક તો ભગવાનના ભક્ત જ્યારે ભગવાનનું ભજન સ્મરણ કરવા અથવા તો ભક્તિને જ્યારે અનુસરે તો એનો ઉદ્દેશ સ્પષ્ટ હોવો જોઈએ કે મારે ભગવાનનો સુખને અનુભવવું છે, ભગવાનનો રાજીપો અનુભવવો છે, આ એનું લક્ષ્ય છે. હવે એ રાજીપાને માટે જે ભજન સ્મરણ કરવું છે, ભગવાનનું ધ્યાન કરવું છે, સેવા કરવી છે, પૂજા કરવી છે ઇત્યાદિ જે કામ કરવું છે એની અંદર મનને કોઈ વિઘ્ન ન આવે. તો વિઘ્ન કેવા પ્રકારના આવે છે? તો આ પણ શાસ્ત્રો અહીંયા આગળ સમજાયું કે રજોગુણ અને તમોગુણ યુક્ત જ્યારે સંકલ્પ થાય, એના વેગ જ્યારે ઉત્પન્ન થાય, એ જ્યારે ભાવ જ્યારે ઉભરો લે ત્યારે જીવાત્માને એ મન બુદ્ધિ વૃત્તિ અને ઇન્દ્રિયોને ભગવાનમાંથી તોડીને જે તે વિષય તરફ આકર્ષે છે અને એ જ્યારે વિષય તરફ આકર્ષાય એટલે મન સ્થિર ન રહે, મન ડોળાઈ જાય, મન ડોળાય એટલે બુદ્ધિ પણ ડોળાય, ઇન્દ્રિયોનો ગુલામ થઈને વર્તે અને જીવાત્મા ઇન્દ્રિયાધીન થઈ જાય અને ઇન્દ્રિયોની પાછળ વિષયની પાછળ જીવાત્મા ભાગે એટલે ભગવાનની એકાગ્રતા તૂટે છે, આ એનું વિઘ્ન છે. હવે તે પ્રકારે જે વિઘ્ન કરતા એવા જે વેગ છે એ વેગ કેમ ટળે? એવો પ્રશ્ન અહીંયા મુક્તાનંદ સ્વામીએ કર્યો છે. વાલા ભક્તો બહુ સુંદર સાવધાની થઈને આપણે પ્રશ્ન સમજ્યા. હવે એ જ રીતે આપણે એનો ઉત્તર પણ આપણે સમજીએ જેથી આપણે પણ આપણે ભજન સ્મરણની અંદર, ભક્તિ માર્ગની અંદર, સત્સંગ માર્ગની અંદર, આપણા જીવનની અંદર પણ આવા રજોગુણ તમોગુણ યુક્ત જ્યારે સંકલ્પ વિકલ્પ થાય તો આપણે એને ટાળી શકીએ. એટલે આ સમજવા બહુ જરૂરી છે, કારણ કે દરેકને જીવ પ્રાણી માત્રને આવા પ્રશ્નો જીવનમાં આવતા હોય છે. આપણે બધા સાધન દશામાં છીએ, હજુ મનુષ્ય જન્મની અંદર બદ્ધ અવસ્થામાં છીએ, એટલે આપણે વધારે સાવધાની રાખવી પડે કે જેથી કરીને આપણને આવા વિઘ્ન એ આપણા લક્ષ્યથી ભટકાવી ન દે, આપણને ભગવાનનું પૂર્ણ જે મહેનત કરીએ છીએ, કર્મ કરીએ છીએ, એનું આપણને પરિપૂર્ણ ફળ મળે અને ભગવાનનો રાજીપો ઉતરે. માટે સાવધાન થઈને આપણે એને શ્રવણ કરીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વના સંસ્કાર એ ત્રણ છે. મહારાજે સૌપ્રથમ એનું કારણ બતાવ્યું છે. જો પ્રશ્ન એ છે કે વેગ કેમ ટળે, જે અમારી કદાચ વચનાવ્રતની સમજાવવાની જે રીત છે ને, એમાં અમે જો પહેલા ઘણા હરિભક્તો એમ કે બાપુજી ઉત્તર જ સમજાવો, તો હું એમ કહું છું કે ઉત્તર સમજતા પહેલા પ્રશ્નને સમજવો જરૂરી છે. એમ અહીંયા આગળ પણ ભગવાન સ્વામિનારાયણે જો મારા દાદાએ એ જ પ્રથા અપનાવી. પ્રશ્ન એ છે મુક્તાનંદ સ્વામીનો કે એ વેગ કેમ ટળે, પણ મહારાજે વેગને ટાળવાના ઉપાય બતાવ્યા કરતા પહેલા મહારાજે એનું કારણ બતાવ્યું છે કે કારણ સમજશો તો એનો ઉત્તર સમજશો. એટલે શ્રીજી મહારાજ અહીંયા આગળ પોતાના ઉત્તરની શરૂઆત કરી ત્યારે મહારાજ એમ બોલ્યા, એ ગુણની પ્રવૃત્તિનું કારણ એટલે એ ગુણ ઉદ્ભવવાનું કારણ, રજોગુણ અને તમોગુણના જે સંકલ્પો થતા હોય છે એની પાછળના કારણ અહીંયા મહારાજ કે પહેલા સમજવા પડશે. શું કારણ છે? તો એક તો દેહ, બીજું કુસંગ અને ત્રીજું પૂર્વના સંસ્કાર, પૂર્વ સંસ્કાર. એ ત્રણ કારણે જીવનની અંદર આવા સંકલ્પ વિકલ્પ થાય છે. પછી મહારાજે એનો ઉત્તર બતાવ્યો કે આ ત્રણ કારણ છે પહેલા સમજી લો. હવે એ કારણથી જે જે કારણનું નિમિત્તે જો વેગ પ્રવૃત્તિઓ હોય તો એ દરેકના કારણના ઉપાય પણ, કારણ જુદા છે તો એના ઉપાય પણ જુદા છે. સબ મર્જ કી એક દવા, એવું ન હોય, જેવો મર્જ હોય એવી દવા હોય. એટલે અહીંયા મહારાજે પહેલા રોગ બતાવ્યો કે આવા સંકલ્પ વિકલ્પ તમોગુણ અને રજોગુણ યુક્ત જે વેગ આવે છે એ વેગનું કારણ પહેલા સમજીએ. તો એક દેહ સંબંધી આવે છે, એક કુસંગ સંબંધી આવે છે અને એક પૂર્વના સંસ્કાર સંબંધી આવે છે. હવે એ જો ત્રણ આપણને બરાબર વ્યવસ્થિત એના સમજાણા હોય કારણ, તો દરેક કારણને પ્રવૃત્તિ કેવી હોય એ પણ આપણે વિસ્તારથી સમજીએ. તેમાં મહારાજ કહે છે, તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવૃત્તિઓ હોય તે તો આત્મા અનાત્માનો વિચાર કરીને ટળી જાય છે. મહારાજે પ્રથમ ઉત્તર સમજાવ્યો, દેહ ભાવને પ્રધાનપણે રાખીને, દેહના કારણે પહેલો પ્રશ્ન છે, દેહથી જે તમોગુણ રજોગુણના વેગ આવે છે, મહારાજ કહે છે એનો ઉપાય બતાવ્યો. જ્યારે દેહથી જ્યારે પ્રવૃત્તિ થયા હોય એનો અર્થ સમજવાનો કે દેહ ભાવનાને પ્રધાનપણે એટલે માત્ર શરીરને પોતાનું સ્વરૂપ જાણીને દેહાભિમાને સહિત વિષય ભોગનો યોગ થયો હોય. દેહથી જે ગુણ પ્રવૃત્તિ કેવી રીતે કે જીવાત્માને પોતાના મૂળ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, જીવાત્માને દેહનું જ જ્ઞાન છે, પોતાના સ્વરૂપ એટલે દેહને પોતાનું સ્વરૂપ માને છે, માત્ર શરીરને જ પોતાની અવસ્થા માને છે. અને એવા દેહબુદ્ધિથી દેહાભિમાની થઈને જ્યારે વિષયભોગનો યોગ થાય ત્યારે તેમાં આત્મતત્વનું જ્ઞાન વિસરાઈ જાય છે. વસ્તુ બહુ સમજવા જેવી છે. દેહથી તમોગુણ રજોગુણ કેમ પ્રવૃત્ત થાય? તો કે દેહાભિમાને કરીને જ્યારે વિષયભોગનો યોગ થાય છે ત્યારે પોતાના આત્મતત્વ એટલે કે નાશવંત પદાર્થો અને અવિનાશી તત્વ એનો જે વિવેક છે એ ત્યાં વિસરાઈ જાય છે. એટલે દેહને યોગે કરીને ગુણ પ્રવૃત્તે તેમાં આત્મા અને અનાત્મા, આત્મા એટલે નાશવંત, આત્મા એટલે અવિનાશી તત્વ, આત્મા તત્વ કેવું છે? અવિનાશી તત્વ છે. અને વિષયભોગ જે સંસારિક છે એ કેવા છે? દેહથી લઈને દેહથી પર્યંત બધા જ પંચભૂતથી બનેલું દેહ છે. અને બીજી જે સૃષ્ટિની ભૂતથી બનેલી જે રચનાઓ છે એ તમામ કેવી છે? એ નાશવંત છે, જેને અનાત્મા કીધી. એક આત્મા તત્વ એ નિત્ય તત્વ છે, એ સનાતન તત્વ છે, એ અવિનાશી તત્વ છે આત્મતત્વ. અને અનાત્મા એટલે જે નાશવંત છે, જે આત્મા નથી એટલે જે નિત્ય નથી, એવું અનાત્મા એટલે જગતનો પદાર્થ. તો દેહથી લઈને તમામ જગતના પદાર્થ અને વિષયો, અહીંયા ભગવાન એમ કહે છે કે એ જ્યારે આત્મા અનાત્માનું વિચારે, પોતે શાસ્ત્રે કરીને જ્યારે આત્મા અનાત્માને એટલે અવિનાશી તત્વ અને જે નાશવંત તત્વ એવું આત્મા અનાત્માનો જો વિચાર કરે તો નાશવંત પદાર્થ પ્રત્યે અભાવ આવે, એનો દોષ દેખાય. જીવાત્માને શું થાય કે એ આત્મા અનાત્માનો વિચાર કરીને વેગ ટાળવાનો છે. રજોગુણ તમોગુણ, આપણે રજોગુણ તમોગુણનો વેગ કોને કહેવાય આપણે પૂર્વે સમજ્યા. તો એવા સંકલ્પ થાય. એટલે કીધું ને, મિથ્યા ચિંતા કરવી, મિથ્યા નિંદા કરવી, મિથ્યા વખાણ કરવા, કોઈનું લગાડવા બજાડવાની ચુગલી કરવી, આ બધા જે સ્વરૂપો બતાવ્યા આ તમોગુણ રજોગુણના વેગ છે. હવે એ પૈકી જયારે કોઈ વેગ જયારે ઉત્પન્ન થયો હોય ત્યારે વિચાર કરે કે આ અનિત્ય નથી, આ નાશવંત છે, આ નિત્ય નથી, એટલે આ અવિનાશી તત્વ નથી. આત્મા કેવો છે? અવિનાશી છે. અને આ બધા પદાર્થો એ નાશવંત છે. તો જયારે નાશવંત પદાર્થને સમજે, વિચારીને, અહીંયા મહારાજે કહ્યું આત્મા અનાત્માનો વિચાર કરે, એટલે પોતાને જે મળેલું જ્ઞાન એ બુદ્ધિને કસે અને એની અંદર વિવેકથી દ્રષ્ટિ કરે, અને જયારે વિચારે કે આ બધા પદાર્થો એ નાશવંત છે, તમોગુણ રજોગુણે યુક્ત થતા સંકલ્પો એ શેના છે? તો કે નાશવંત પદાર્થોના છે, અને એ રીતે બંધન કરતા છે. એનો ભાવ પણ એ સાથે સમજે, વિચારેની અંદર આ તમામ વિચાર કરે કે આ બધા પદાર્થો મને માયારૂપી છે, બંધન કરતા છે. આવી રીતે જયારે અનાત્મા તત્વનો એટલે કે નાશવંત પદાર્થોનો જયારે વિચાર કરે અને એનાથી પોતાના સ્વરૂપને જુદો જાણે, આત્મા અને અનાત્માનો વિચાર કરે એટલે કે બંનેને જુદા જાણે, નિત્ય છે તત્વ, સનાતન તત્વ જીવાત્મા, અને અનાત્મા એટલે કે આ માઇક ને મિથ્યા તત્વો, એવા જે મિથ્યા તત્વો છે એનો વિવેકનો બે ભેદ સમજે અને પોતાના સ્વરૂપને એ મૂળ રૂપે ઓળખે, આવો જયારે વિચાર કરે તો દેહ સંબંધી જે સંકલ્પ થયા છે, અનાત્મા સંબંધી જે સંકલ્પ થયા છે, નાશવંત જગત સંબંધી જે સંકલ્પ થયા છે, તમોગુણ અને રજોગુણ યુક્ત જે સંકલ્પ થયા છે, એનો અભાવ આવે, એનો મોહ તૂટે. જીવાત્માને ક્યારે તૂટે? આ જયારે વિચાર કરે ને એમાં દોષ જોવે એટલે એનો મોહ તૂટે, એનો અભાવ આવે, એનું આકર્ષણ તૂટે. અને આકર્ષણ તૂટે એટલે શું થાય? કે એવા જે ગુણે કરીને જે આકર્ષણ નિર્માણ થવું જોઈએ, એ ગુણે કરીને એ આકર્ષણની ત્રુટિ થાય અથવા મોહ તૂટે, ત્યારે ગુણ પણ એને પોષણ ન મળે ને ગુણ પણ તૂટી જાય. આપણે વેગને ટાળવા માટેનો પ્રશ્ન છે. દેહે કરીને જે રજોગુણ તમોગુણ યુક્ત જે સંકલ્પના વેગ થયા છે, એ વેગ કેમ ટળે? એનો મહારાજે કીધો આત્મા અનાત્માનો વિચાર કરવાથી ટળે. હવે આત્મા અનાત્માના વિચારને આપણે વિશ્લેષણ સાથે સમજ્યા કે પોતાના જીવનને આત્માના સ્વરૂપને પહેલા સમજે અને એવા સ્વરૂપને અને અનિત્ય જે તત્વ છે એવું જે આત્મ સ્વરૂપ અને જે નાશવંત જે તત્વ છે એવું જે જગતનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, એનો ભેદને સમજે અને ભેદની અંદર દોષ જુએ. વિચાર કરે એનો મતલબ કે એની અંદર દોષ જોવે અને દોષ જોઈને એનો અભાવ લે અને અભાવ લે તો એનું આકર્ષણ અને મોહ તૂટે અને આકર્ષણ અને મોહ તૂટે તો શું થાય? કે જે વેગ ઉત્પન્ન થયો છે એને પોષણ ન મળે, એને પોષણ ન મળે એટલે વેગ ધીમે ધીમે ક્ષમી જાય. જો વેગને મહારાજ એટલા માટે વચનામૃતમાં સમજાયું કે અંતરના જે મનના વેગો છે ને એને લગામને કસી રાખવી. તમે જો એને રજરતા મૂકો ને તો એ ભટક્યા જ કરે, ભટક્યા જ કરે, ભટક્યા જ બેફામ થઈને દોડે, એ તમારા કંટ્રોલમાં ન રાખે. જ્યારે એને પોષણ આપવાનું બંધ થાય, જ્યારે એનું પર નિયંત્રણ આવે, તો એ વેગના સંકલ્પ બંધ થઈ ગયું, ત્યારે એ વેગના સંકલ્પ એ ટળી જાય છે. લાઈનમાં કંઈક ડિસ્ટર્બન્સ આવ્યું હતું એટલે મહારાજે અહીંયા સમજાવ્યું કે આત્મા અનાત્માનો વિચાર કરે તો એ વેગને જે સંકલ્પ તમોગુણને યુક્ત રજોગુણે યુક્ત જે જીવાત્માને વેગ આવ્યા હોય અથવા ઉભરા આવ્યા હોય, સંકલ્પ સ્પૂર્યા હોય, એને પોષણ ન મળે, એનું ખંડન થાય એટલે વેગ ધીમે ધીમે ક્ષમી જાય અને જીવાત્માને પાછું મન વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર કરી શકે. આ એનું હાર્દ છે. માત્ર વેગ ટાળવો જરૂર નથી, કારણ કે વિઘ્ન ક્યાં હતું? વિઘ્ન હતું ભગવાનના ભજન સ્મરણની અંદર, એ વિઘ્ન હતું. એટલે આ વિઘ્ન ટાળીને કરવું શું છે? વળી પાછું મનને ભગવાનમાં પોરવવું છે. એટલે આ લક્ષ્ય ભલે લખ્યું નથી વચનામૃતમાં, કોઈ એમ કહેશે કે આવા શબ્દ નથી લખ્યા, પણ પ્રશ્નના અનુસંધાને જો વિચારીએ તો વિઘ્ન શા માટે ટાળવું છે? ભગવાનના ભજન સ્મરણનું સુખ આવે એના માટે આ પ્રશ્ન છે. એટલે એનો અંત વાક્ય એ જ હોઈ શકે કે જો દેહે કરીને કોઈ વેગ ઉત્પન્ન થયા હોય તમોગુણ રજોગુણે યુક્ત, તો એને આત્મા અનાત્માનો વિચાર કરી આ વિવેક સમજીને અનાત્મા એવો જે પદાર્થ, જગતના વિષયો, માયા વગેરે, એના જે સંકલ્પો છે એની અંદર દોષ જોવે, અભાવ જોવે, એને પોષણ ખતમ કરે, એનું ખંડન કરે અને પોતાના આત્મતત્વને એમાંથી જ્યારે નિવૃત્ત કરે ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર પાછું એકાગ્ર કરે. કારણ કે વિઘ્ન એમાં હતું, ભગવાનની ભક્તિના સુખની અંદર એકાગ્ર હતું. એટલે એ પ્રમાણે જીવાત્મા એને પોતાના પહેલો અર્થ અહીં આગળ મહારાજે સમજાવ્યો. હવે આપણે એનાથી આગળ મહારાજે જે બીજો અંગ બતાવ્યું કારના કારણે આ વેગ ઉત્પન્ન થાય છે. અને મહારાજ કહે છે કુસંગે કરીને પ્રવૃત્તિયા હોય તે સંતને સંગે કરીને ટળે. અહીં આગળ સંઘનો મહિમા બતાવ્યો. પહેલો વિભાગ બતાવ્યો દેહે કરીને, દેહાભિમાને કરીને, અજ્ઞાનતાએ કરીને. જ્યારે જીવાત્માને આત્મ સ્વરૂપનું જ્ઞાન ન હોય, અનાત્મા સ્વરૂપનું જ્ઞાન ન હોય, ત્યારે જે એને વેગ થયા હોય એના એવા દોષના કારણે એનો વિચાર કરવાથી, એનું મંથન કરવાથી એ જીવાત્માને એ ટળે છે. અને બીજી રીત મહારાજ બીજું કારણ બતાવ્યું કે કુસંગે કરીને, એટલે જે રીતે સંગદોષે કરીને જીવાત્માને કુસંગનો યોગ થવાથી, પછી એ અજ્ઞાનતાપૂર્વક, અહીંયા વાલા ભક્તો બહુ સુંદર વાત સમજવા જેવી છે. મહારાજે એવું લખ્યું છે કુસંગે કરીને પ્રવૃત્તિઓ હોય. હવે કુસંગનું કારણ અહીંયા નથી બતાવ્યું, પણ કુસંગની અંદર બંને રીતે અહીંયા આગળ યોગ ગણી શકાય. આ વસ્તુ સમજવા જેવી છે. કુસંગને કરીને પ્રવૃત્તિયા હોય એટલે કુસંગનો યોગ થવાનું કારણ કોઈ પણ હોઈ શકે. એક તો બુદ્ધિએ કરીને કુસંગ કર્યો હોય, જ્ઞાને કરીને કુસંગ કર્યો હોય, કે અજ્ઞાનતાવશ કુસંગ કર્યો હોય. આ વસ્તુ આપણે સમજીએ. મહારાજ અહીં આગળ કહે છે કે કુસંગે કરીને પ્રવૃત્તિયા હોય એટલે જ્ઞાને કરીને પણ કુસંગ થયો હોય કે અજ્ઞાનતાથી કુસંગ થયો હોય. પણ અહીં આગળ સમજીને તમે ખોટું થયું હોય કે અણસમજતાથી હોય, પણ જ્યારે ખોટો યોગ થયો છે તેનો પ્રભાવ શું થશે? જે યોગ થયો છે એનો પ્રભાવ તમારા જીવન ઉપર પડશે. તમે જાણીને કર્યું હોય તોય ભલે, અજ્ઞાનતાથી થયું હોય, પણ જ્યારે સંઘ એવો થયો છે તો નિશ્ચય એ સંઘની અસર તમારા ઉપર થવાની છે. આ એક સિદ્ધાંત સમજી રાખો. એટલે ઘણાએ એમ કહે કે ભાઈ અમને અજાણતા થયું છે, અમે સમજીને કરીએ છીએ, તો બંને રીતે સાવધાન રહેવાની વાત છે. અહીંયા આગળ મહારાજે જે વાત સમજાવે છે કુસંગે કરીને પ્રવૃત્તિયા હોય એટલે કુસંગથી જ સાવધાન થવાનું છે. ચાર પ્રકારના કુસંગી આપણે મહારાજે પૂર્વ વચનામૃતની અંદર આપણે સમજ્યા છીએ. તો એવા પ્રકારે જે કુસંગ છે એવા કુસંગથી સાવધાન રહેવાનું. પછી તમે બુદ્ધિએ કરીને પ્રવૃત્તિયા હોય તોય ભલે, કે અબુદ્ધિએ કરીને અજ્ઞાનતાવશ પ્રવૃત્તિયા હોય તોય ભલે, પણ જો એમાં પ્રવૃત્તિયા એને કરીને જ્યારે યોગ થયો તો નિસંદેહ એનું દુષ્પરિણામ આપણા જીવન ઉપર અસર કરે છે. એટલે અહીં આગળ મહારાજ સાવધાન કરે છે કે એ અજ્ઞાનતાપૂર્વક કે જ્ઞાનપૂર્વક, છતાં પણ જ્યારે તમોગુણયુક્ત સંકલ્પ વિકલ્પ થાય અને જીવાત્મા તેને આધીન થઈને દોષયુક્ત કર્મમાં પ્રવૃત્તે, ત્યારે તેવા રજોગુણ તમોગુણના જે પોષણ મળે છે અને તે વૃદ્ધિ પામે છે પણ ટળે નહીં. મહારાજ કે કુસંગે કરીને કેવી રીતે થાય? જીવાત્માને હૃદયની અંદર જ્યારે એવા તમોગુણ રજોગુણ યુક્ત સંકલ્પ વેગના વેગ પકડ્યા હોય, ત્યારે જો કુસંગનો સંગ હોય તો શું થાય? એના વેગને પોષણ મળે, એના વેગને બળ મળે કુસંગે કરીને. એટલે એક તો આત્મા તો નબળો છે જ કે જેને સંકલ્પ થયો, આત્મતત્વ હજુ નબળો છે કે જેને માયા આદિ વિષયોના આપણને સંકલ્પ થયા, રજોગુણ તમોગુણ યુક્ત સંકલ્પ થયા. એટલે પોતાની ખામી છે, પણ એ પોતાની ખામીને ટાળવાને બદલે કુસંગના કારણે શું થયું? એને બળ મળ્યું, પોષણ મળ્યું, એટલે ક્યારેય ટળે નહીં. એટલે મહારાજ કહે છે સંગ દોષે કરીને જ્યારે એવા યોગની અંદર આપણે હોઈએ ત્યારે એ ટાળવાને બદલે, એને પાછા પાડવાને બદલે ઉડતું પ્રોત્સાહન મળે છે. તમે દારૂ છોડવો હોય અને કોઈ એવા દારૂ પીનાર જે ટેવાયેલો વ્યસની હોય, તમે એના જોડે બેસો તો તમને એ ક્યારે દારૂ છોડવાનું કે વ્યસન છોડવાનું મન નહીં કરવા દે. આપણી તો કમી છે જ કે આપણે એનું વ્યસન કરીએ છીએ, આપણા તો આપણું તો ઉણપ છે જ, પણ એ ઉણપને ટાળવા માટે જે પ્રોત્સાહન આપણે કાં તો મનને આત્મ અનાત્માનો વિચાર કરીને જોઈએ કે આ બે નાશવંત છે, આ પાપ કર્મ છે, બંધન કરતા છે, આવો વિવેક કરીને જો ટાળી દઈએ તો ટળી જાય. પણ જયારે સંગદોષની અંદર હોઈએ, કુસંગની અંદર હોઈએ, તો એવા કુસંગથી આપણા જે કુટે હોય અથવા તો આપણા સ્વભાવ હોય, તમોગુણ રજોગુણના જે વેગ હોય એનું ખંડન ક્યારે થાય નહીં, એને ઉડતું પોષણ મળે, વેગ મળે, અને વેગ મળે એટલે ક્યારે પણ ટળે નહીં, તે વૃદ્ધિને જ પામતા જાય. ત્યારે તો તેવા કુસંગનો ત્યાગ કરીને મહારાજે અહીંયા શું કર્યું? મહારાજે લખ્યું કે કુસંગતા યોગ્ય પ્રવૃત્તિ હોય તે સંતને સંગે કરીને ટળે. એટલે કે કુસંગનો ત્યાગ કરવાનો છે. કુસંગના સંગમાં રહેવું, સંતના સંગમાં રહેવું, બેવ નહીં થાય. જે સંગે કરીને દૂષણને પોષણ મળે છે એવા કુસંગનો ત્યાગ કરવાનો છે. અને સંતનો સંગ એટલે કે સંત ગુણે યુક્ત છે એટલે એનો અર્થ સમજવા જેવો છે કે જેમાં તે પોતે પણ, જે જીવાત્મા, જે મુક્ત, જે એવા સિદ્ધ પુરુષ જે પોતે રજોગુણ અને તમોગુણથી મુક્ત હોય, સંતની વ્યાખ્યા અહીંયા સમજવા જેવી છે. સંતને સંગે કરીને હેતુ શું છે? કુસંગના સંગે કરીને તમોગુણ ને રજોગુણ ઉપજ્યો છે, એ તમોગુણ ને રજોગુણને ટાળવો છે. તો તમોગુણ ને રજોગુણને જેને જીત્યા છે એવા જે સંત છે, જે સંત ગુણે સંત લક્ષણે જે યુક્ત છે એવા સાધુ પુરુષ છે, એવા સત્પુરુષો છે તેને યોગે કરીને જીવાત્માને તમોગુણ અને રજોગુણનું ખંડન થાય. જે કુસંગે કરીને તમોગુણ રજોગુણને પોષણ મળે છે એ તમોગુણનું રજોગુણનું ખંડન જે આવા સત્પુરુષ છે જે પોતે સ્વયં તમોગુણ રજોગુણથી ઉપર ઉઠ્યા છે, જેને પોતે તમોગુણ રજોગુણ જીત્યા છે એનો સંગ. નહીતર તો શું થાય કે જો એ પોતે તમોગુણના ગુલામ હોય, રજોગુણના ગુલામ હોય, તો જેવું કુસંગના સંગે જે અસર થઈ એને પોષણ મળ્યું, આપણા વિચારોને આપણા વેગને પોષણ મળે, એમ આના સમાગમથી પણ પોષણ મળે. એટલે અહીંયા આગળ આ વસ્તુ સમજવા જેવી છે કે કુસંગી જે છે એવા ગુણે યુક્ત જે વ્યક્તિઓ છે એનો સંગ ત્યાગ કરવાનો છે, અને જે પોતે સંત ગુણે યુક્ત છે, સાધુ ગુણે યુક્ત છે, પોતે તમોગુણ અને રજોગુણના ગુલામ નથી તેને જીત્યા છે એવા જે જીતેન્દ્રિય વ્યક્તિઓ છે એનો સંગ કરશો તો એના ઉપદેશ દ્વારા, એના સંગ દ્વારા, એની ટકોર દ્વારા એ આપણને ટકોરશે, અને આપણા રહેલા જે તમોગુણ રજોગુણ વગેરે જે અવદોષ છે આપણા જે અંદર રહેલા જે સંકલ્પ વિકલ્પ છે એનું ખંડન કરશે, એને પ્રોત્સાહન નહીં આપે, અને પ્રોત્સાહન ન આપે એટલે આપોઆપ એ વેગ જે છે એ ઉભરા ટળે, એ આપણું ખંડન કરે. આપણામાં એવા સ્વભાવ હોય, એવી આપણી વિચારધારા હોય, આપણે એવા વ્યવહાર હોય તો એનું ખંડન કરે કે આ વ્યવહારિક છે, આ સામાજિક છે, આ દોષ છે, આનો તમે ત્યાગ કરો અને ભગવાનના સ્વરૂપનું એકાગ્રતા જે આપણે ભૂલ્યા, ભાન ભૂલ્યા ને, એ ભાનને પાછા ભાનમાં લાવે, સભાન કરાવે એનું નામ સંત. એ આપણને મૂળ રસ્તેથી ભટક્યા હોઈએ ને, જીવાત્મા કુસંગે કરીને ભટક્યા હોઈએ, અજ્ઞાનતાએ કરીને ભટક્યા હોઈએ, તો વળી પાછો એને સદમાર્ગે વાળે એવા સંત. એટલે પોતે પણ સદમાર્ગે ચાલતો હોય તો વાળે ને, પોતે સદમાર્ગે ન ચાલતા હોય હવે એને તમે સંત કરો તો એ તમને સદમાર્ગે વાળી શકવાના, જે કુસંગનું પરિણામ છે એ જ આનું પરિણામ છે. મેં આજે એક બહુ સુંદર દ્રષ્ટાંત દીધું હતું એક સભાની અંદર, ગઈકાલે અમે યાત્રામાં હતા ને, કે ઘણા એવું વાત કરતા હોય છે, રમૂજનું પણ સમજવા જેવું છે, કે એક ભાઈ દારૂની દુકાને જતા હતા દારૂ પીવા માટે. એટલે મારા જેવો કોઈ ઘસે ડરડાયો, મને એમ થયું કે ભાઈ આને દારૂની દુકાને જાય યોગ્ય નથી, સારા ઘરના સંસ્કારી માણસ છે અને બહુ સારા વ્યક્તિ છે, ખોટા માર્ગે જઈ રહ્યા છે. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તમે દારૂની દુકાને ના જશો, આપણે ઘરમાં પીએ. એટલે એનો અર્થ શું થયો, લાભ શું થયો, આવું છે કે તમે જે તમે દારૂની દુકાને જતા બંધ કરો ને ઘરમાં પીવો, કેમ પછી તમે પાછા વખાણે મેં કર્યા કે મેં એને દારૂની દુકાને જતા બંધ કર્યો, પણ ઘરમાં પીવડાવ્યો એનું શું? તમે કહો કે અમે વિમુખ થતા અટકાવ્યા, પણ ઘરમાં વિમુખ લાવ્યા એનું શું? તમે કહો અમે અધર્મ અમે ધર્મના માર્ગે વાળ્યા, પણ તમે ધર્મના માર્ગે વાળીને તમારા ઘરમાં જે બંડ પે ઉભા કર્યા, વાડા ઉભા કર્યા એનું શું? એટલે જે બહાર જઈને તમે જે અટકાવવા માંગતા હતા એ તમારે. એટલે અહીંયા હું એમ કહું છું મહારાજ કે કુસંગનો ત્યાગ કરવો, અને સંગ સાધુ પુરુષ જે પોતે જીતેન્દ્રિય હોય, જે પોતે તમોગુણ અને રજોગુણના ગુલામ ન હોય, એવા સંકલ્પ વિકલ્પથી નિવૃત્ત હોય એવાનો જયારે સંગ કરીએ, અને એ પણ એમની કર્તવ્ય છે કે એવા સંગે કરીને આપણા જીવનની અંદર રહેલા આવા જે દોષ છે એ દોષનો ત્યાગ કરશે, એ દોષને ખંડન કરશે અને એનો ત્યાગ કરાવશે, એનો વેગને ટાળશે. માટે મહારાજ કે કુસંગે કરીને જે વેગ થયો હોય એ સત્સંગે કરીને, સંત સંગે કરીને. અને સત્સંગ શબ્દની વ્યાખ્યા પણ મહારાજે બહુ સુંદર સમજાવી છે કે ભગવાને પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો અને એનું પોષણ મળે એનું નામ સત્સંગ. ભગવાને પ્રતિપાદિત કરેલા સત્શાસ્ત્રો અને એના જે વાત એની જે સિદ્ધાંતો એના દ્વારા જીવાત્માને પોષણ મળે એનું નામ જ સત્સંગ છે. અને એવું પોષણ કરાવનારા જે સાધુ પુરુષ છે, જે પોતે સ્થિતિને પામેલા છે, પછી એ ગ્રહસ્થ પણ હોઈ શકે અને ત્યાગી પણ હોઈ શકે. આ વસ્તુ સમજો, સંત પુરુષની અહીંયા આગળ વ્યાખ્યામાં જે એવા ગુણયુક્ત છે એવા સંત પુરુષ, એવા સાધુ પુરુષ, એવા વિવેકી પુરુષ, એનો સંગ કરવાથી એ આપણા દોષને ખંડન કરે છે, આપણા દોષના વેગને ટાળે છે, એની અંદર દોષ દેખાડે છે, જે આપણે ભાન ભૂલ્યા છે એ પાછું આપણને ભાન એના પર કેન્દ્રિત કરાવે છે અને વેગ ટળે છે. એટલે જે વિક્ષેપ આપણને પડ્યો છે એ વેગ ટળે, અને પછી પાછું શું થાય? ઇતિવાક્ય, ઇતિવાક્ય એ છે કે આપણે ભગવાનના સ્વરૂપમાં મનને પાછું પોરવી શકીએ. આ સિદ્ધાંત વાક્ય ઉપરનું કારણ છે, પણ કારણનું પરિણામ પણ એ છે કે જે વિઘ્ન ઉભું વિઘ્નરૂપ હતું એવા વેગને ટાળીને નિર્વિઘ્ન થઈને ભગવાનની ભક્તિ સ્મરણની અંદર સેવાની અંદર પ્રવૃત્ત થવું. એટલે હું એટલે છેલ્લે છેલ્લે આ વાક્ય બોલતો જઈશ કે હેતુ ભૂલાઈ ન જાય. પ્રશ્નની અંદર હેતુ મહત્વનો છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન જ એટલા માટે છે, માત્ર વેગ ટાળવા માટે નથી. નહીતર મુક્તાનંદ સ્વામીએ જો એમ પ્રશ્ન કર્યો હોત કે તમોગુણ રજોગુણના વેગ આવે તો કેમ ટળે, જો એટલો જ પ્રશ્ન કર્યો હતો તો આ ઉત્તર આવો મહારાજ કરી શક્યા હોત. પણ મુક્તાનંદ સ્વામીએ બહુ વિવેકથી વિચારીને પ્રશ્ન કર્યો અને એવો પ્રશ્ન કર્યો કે ભગવાનનું ભજન સ્મરણ કરવા બેઠા હોઈએ, ત્યારે તમોગુણ રજોગુણના વેગ આવે અને તે વેગે કરીને જે ભજન સ્મરણનું સુખ આવવું જોઈએ એ નથી આવતું. તો તેવા વેગ જે વિઘ્નરૂપ બન્યા છે તેને ટાળવાનો ઉપાય શું છે? પ્રશ્ન કેટલો વિસ્તારથી કર્યો છે, એટલે ટૂંકમાં પતાવવાનું ટેવ ન રાખવી. જે વિશ્વાસથી જે મહારાજે આપણને આ વચનામૃત આપણને આપ્યું છે કે આ વચનામૃતમાંથી યથાર્થ જ્ઞાન સમજવું છે તો યથાર્થ સ્વરૂપને સમજવું પડશે. એટલે હું ઇતિ વાક્ય કહું છું કે મહારાજે પહેલું બતાવ્યું, દેહ બુદ્ધિથી જયારે જીવાત્માને તમોગુણ રજોગુણના વેગ ઉત્પન્ન થાય તો એ આત્મા અનાત્માનો વિચાર કરે ત્યારે એ વેગ ટળે અને ભગવાનના સ્વરૂપમાં એકાગ્રચિત થાય. જયારે કુસંગે કરીને જયારે આવા ઉપદ્રવ થાય, વેગના તમોગુણ રજોગુણ આદિ સંકલ્પના ઉપદ્રવ થાય, ત્યારે એ સત્સંગે કરીને, સંત સમાગમે કરીને અને એવા સત્સંગને સાધુ પુરુષનો સંગ કરીએ કે જે આપણા એ દોષને નિવારણ કરાવે અને ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર કરવામાં મદદરૂપ થાય. કરવાનું તો આપણે જ છે, પણ એ આપણે કરવામાં એ આપણને મદદરૂપ થાય એવા જયારે સમાગમ કરીએ તો એ સંગે કરીને એ વેગ જે છે એ ટળી જાય અને વેગનો જયારે ઉપદ્રવ ઘટે એટલે ભગવાનના સ્વરૂપમાં પુનઃ એકાગ્ર ચિત્ત થાય. અને મહારાજે ત્રીજું વાક્ય સિદ્ધાંત સમજાવ્યો મહારાજ કે, અને જે રજોગુણ તમોગુણનો વેગ એ બે કરીને પણ ન ટળે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે. મહારાજે ત્રીજું કારણ બતાવ્યું અને બહુ મહત્વનું કારણ બતાવ્યું. મહારાજ કે, જો ઉપરના બે સાધન બતાવ્યા એટલે આપણે પહેલા મનન કરવું કે આપણે અવિવેકના કારણે આપણને વેગ છે. જ્યારે વેગ એટલે મેં પહેલા વચન મેં શરૂઆતમાં મહાભારતનાથી દ્રષ્ટાંતો બતાવ્યા. વેગ કોને કહેવાય? પહેલા વેગને ઓળખવો. તમોગુણનો વેગ છે, રજોગુણનો વેગ છે, એને ઓળખવો. આપણે એવું માનીએ છીએ કે આ તમોગુણ રજોગુણ નથી, અમે તો સત્સંગની ચિંતા કરીએ છીએ, પણ મહારાજે કીધું કે એવી ખોટી ચિંતા કરવી ને એ રજોગુણ છે. તમે સત્સંગની ભગવાનનું ભજન સ્મરણ કરવા બેઠા છો અને ત્યાં મિથ્યા જયારે ચિંતાઓ થાય, મિથ્યા જયારે ત્યાં કોઈ પણ પ્રવૃત્તિ થાય, તમે દાન કરો છો એમાં મિથ્યા દાન થઈ જાય, મિથ્યા સેવા થાય, તમને એમ લાગે છે કે અમે સેવા કરીએ છીએ, પણ એ રજોગુણ ને તમોગુણ યુક્ત છે. અને એવા સંકલ્પ પણ શું કરે છે? સેવાને અર્થે, દાનને અર્થે, કોઈ પણ નિહિત સ્વાર્થને અર્થે કે જે આપણે ઉપર વર્ણન કર્યા, એક વખત પુનઃ એની આ વિડીયો રેકોર્ડ થાય છે પણ તમે સાંભળી લેજો અને બને તો મહાભારતમાંથી વાંચજો પણ ખરા, એની અંદર તમે સાંભળજો, એની અંદર જે કારણો બતાવ્યા છે એ કારણ પૈકી કોઈ પણ સંકલ્પ થાય તો એ રજોગુણ તમોગુણ છે. અને એવા રજોગુણ તમોગુણનો આપણે કદાચ દ્રષ્ટિએ એ વેગ નથી અથવા તો અવરોધ નથી, પણ એ અવરોધ બની શકે છે. માટે એનું ચિંતન કરવું, એને ઓળખવા, આઈડેન્ટિફાય કરવા. અને એવા જયારે વેગ આઈડેન્ટિફાય થાય પછી એને ટાળવા માટેના પણ મહારાજે અહીંયા ઉપાય બતાવ્યા. પહેલા વિચાર કરવો કે આ મારી બુદ્ધિના વિકારના કારણે તો આ વેગ નથી ને. જો એવો વિકારનો હોય તો આત્મા અનાત્માનો જો પ્રયત્ન વિવેક વિચાર કરશો તો એ ટળી જશે. તો માનજો કે આ બુદ્ધિ કારણે હતા. જો એના કારણે ન હોય, સંઘને કારણે હોય, તો મહારાજે કીધું એવા સંઘનો ત્યાગ કરજો, કુસંગનો ત્યાગ કરજો અને સત્સંગનો તમે યોગ રાખજો કે જે તમારા અંગમાં જે એવા પ્રશ્નો અથવા વેગ પ્રવૃત્તિઓ હોય એને નિર્લેપ કરી નાખે, એને નિર્મૂળ કરી નાખે, એવાનો સંગ કરીને એને નિર્મૂળ કરવા પ્રયત્ન કરજો અને ભગવાનના સ્વરૂપમાં પહોંચજો. તો મહારાજ કે, એવા કુસંગે કરીને જે વેગ ઉત્પન્ન થયા છે ક્ષમી જશે. અને મહારાજ કે, જો આ બેવ પ્રયત્ન કરવા છતાંય જો ન થાય તો માનજો કે આ પૂર્વના કોઈ ભૂંડા સંસ્કાર છે. બહુ સુંદર વાત સમજવા જોઈએ. પૂર્વના ભૂંડા સંસ્કાર શબ્દ મહારાજે બહુ તોલીને વાપર્યો છે. જે ગુણ ઉપર સાવધાન કરવા છતાં, ઉપરના જે વેગ બતાવ્યા સાવધાન થવા છતાં પણ જયારે વેગ ન ટળે તો પૂર્વના ભૂંડા સંસ્કાર. મહારાજે કીધું તો પૂર્વના ભૂંડા સંસ્કાર શું છે? તો પૂર્વના જે કર્મ છે, જે કર્મ ફળને અનુસાર આ જન્મની અંદર જીવાત્માનું પ્રારબ્ધ બન્યું છે, પૂર્વે જે કરેલા કર્મ, તે કર્મ ફળ સ્વરૂપે આ જીવનની અંદર, આ જન્મની અંદર જીવાત્માનું પ્રારબ્ધ બનીને જોડાણા છે. એવા જે કઠણ પ્રારબ્ધ, ભૂંડા સંસ્કાર એટલે એવા જે પ્રારબ્ધ જેને કારણે તે જાણો કેવી રીતે, તો પૂર્વે જે તમોગુણ યુક્ત જે કર્મ કર્યા છે, ભૂંડા કર્મ એવો મહારાજે શબ્દ વાપર્યો છે. પૂર્વેના ભૂંડા સંસ્કાર, ભૂંડા ખાલી સંસ્કાર નથી કીધું, ભૂંડા સંસ્કાર એટલે એનો અર્થ એવો સમજવાય કે પૂર્વે જે તમોગુણ રજોગુણ યુક્ત જે આપણે જીવનની અંદર કર્મ કર્યા છે, એ કર્મ હું તમને ગરડા અંત્યનું 20મું વચનામૃત યાદ કરી આપણે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે, ભૂંડા કર્મ કેને, પ્રારબ્ધ કેને કહેવાય ને એના માટે સુંદર. તો જીવ જે પૂર્વજન્મને વિશે કર્મ કર્યા છે તે કર્મ, ગરડા અંત્યનું 20મું વચનામૃત, જીવે જે પૂર્વે જન્મે વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ જાય છે. જીવાત્માએ પૂર્વે, અહીંયા મહારાજે કોઈ પણ કર્મની વ્યાખ્યા કરી છે, આ વચનામૃતની અંદર મારે જે ભૂંડા સંસ્કારની વાત કરી છે એટલે આપણે એનો વિવેક સમજીએ કે જે જે કર્મ તમોગુણ અને રજોગુણ યુક્ત કર્યા છે આપણે અહીંયા આગળ એટલો વિવેક સમજીએ, કારણ કે અહીંયા ભૂંડા સંસ્કારની વાત છે એટલે અહીંયા આગળ આપણે આ વિશેષણથી સમજીએ. મહારાજ કે પૂર્વે જન્મ જીવે પૂર્વે જન્મે વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને એટલે વારંવાર થઈને ઘૂંટાઈ ઘૂંટાઈને એટલા થઈ ગયા છે કે જીવ ભેળા એક રસ થઈ જાય છે, અને જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ તેને સ્વભાવ કહીએ અને તેને જ વાસના કહીએ તથા તેને જ પ્રકૃતિ કહીએ. મારા જે વચનામૃતની અંદર આ વાત સમજાવી તે જ રીતે કર્મ જે રજોગુણયુક્ત હોય તમોગુણયુક્ત હોય એ કર્મ પણ કેવા છે તો જીવાત્માએ પૂર્વે અનેક વખત કર્યા છે અને અનેક વખત એ કર્યા છે અનેક જન્મોની અંદર કર્યા છે એવા જે કર્મ છે જીવ સાથે એકરૂપ થઈ ગયા છે. તમોગુણયુક્ત રજોગુણયુક્ત જે કર્મ કર્યા હોય તે જીવાત્મા સાથે એકરૂપ થઈ ગયા છે, એક રસ થઈ ગયા છે અને જીવાત્માનો એક પ્રાકૃતિક સ્વભાવ બની ગયો છે. મહારાજ એક લખ્યું ને કે એ જ વાસના છે એ સ્વભાવ છે એ જ પ્રકૃતિ છે એટલે જીવાત્માની એ પ્રકૃતિ બની ગયા છે. એ પ્રકૃતિની જેમ જીવાત્મા સાથે જોડાઈ ગયા છે કયા ગુણ જે પૂર્વજન્મની અંદર જીવાત્માએ અનેક જન્મની અંદર પૂર્વ તમોગુણ રજોગુણ યક્ત કર્મ કર્યા છે એ બધા એ ભગવાન કહે છે જીવાત્મા સાથે એ જોડાઈ જાય છે. અને એવા જે જોડાયેલા કર્મ છે એ કેવું થાય મહારાજ કે એ તો ટાળવા ઘણા કઠણ છે. પહેલા બેના સાધન તો મહારાજે બતાવ્યા, ત્રીજાનું બતાવશે, ધીરજ રાખો, ત્રીજાનું મહારાજ ઉપાય બતાવે જ છે. પણ મહારાજે કીધું ત્રીજું જરા સાવધાનીથી સાંભળજો. પૂર્વના જે બે બતાવ્યા સંસ્કાર જે તમોગુણ યુક્ત રજોગુણ યુક્ત જે સંકલ્પ વિકલ્પ થયા એ તો જો દેહબુદ્ધિ કરીને થયા હોય તો દેહબુદ્ધિ ટાળવાથી આત્મા અનાત્માનો વિચાર કરવાથી એ સંકલ્પ ટળી શકે છે. જે સંગદોષ કરીને જે એવા સંસ્કાર ઉત્પન્ન થયા હોય સંગમાં પરિવર્તન કરવાથી કુસંગનો ત્યાગ કરવાથી સત્સંગનો સંગ કરવાથી એવા ટળી શકે છે. પણ જે જીવ સાથે વણાઈ ગયા છે એક રસ થઈ ગયા છે મારા જે વચનામૃતમાં કીધું ને જેમ અગ્નિનો પ્રવેશ થાય અને લોઢાની અંદર અગ્નિ એક રસ થઈ જાય છે એમ જીવ એ કર્મની પ્રકૃતિ કર્મ છે તમોગુણ રજોગુણ છે જીવની પ્રકૃતિ બની ગઈ છે એક રસ થઈ ગયા છે. હવે આને છૂટું પાડવું તો મહારાજ કે થોડું કઠણ છે એટલે વધારે કઠણ છે એટલે અશક્ય નથી, થોડી મહેનત વધારે કરવી પડે, થોડી સાવધાની વધારે રાખવી પડે. એ કેવી રીતે એ આપણે અહીંયા આગળ સમજીએ. તો પછી આનંદન સ્વામીએ પૂછ્યું કે પૂર્વના જે સંસ્કાર તે મલિન હોય તે કેમ ટળે. હવે મહારાજ કે મહારાજ બરાબર સમજ્યા, ત્રણેય આપનો ઉત્તર અમે સમજ્યા, દેહે કરીને કુસંગે કરીને અને ત્રીજું પણ આપે જે કીધું કે પૂર્વના સંસ્કારે ભૂંડા સંસ્કારે કરીને એ થઈ શકે છે. તો પહેલા બેનો તો ઉપાય આપે બતાવ્યો, સંઘનો પણ બતાવ્યો, દેહાભિમાનનો પણ બતાવ્યો, પણ જે હવે આ ત્રીજું છે જે આપ કહો છો કે ઘણું ગહન છે થોડા કઠણ છે તો કૃપા એના માટે કરો, કારણ કે એ જીવાત્માને નડે તો છે ને. પૂર્વના કર્મ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ, જીવાત્માએ અનેક જન્મના કર્મ કર્યા છે, અનેક વૃત્તિથી કર્મ કર્યા છે, સદગુણે યુક્ત છે, તમોગુણે યુક્ત છે, રજોગુણે યુક્ત છે. અજ્ઞાની જીવ હતા, પૂર્વે જન્મની અંદર કયા જન્મના હતા, કયા શરીર ધારણ કર્યા હતા, ક્યાં ક્યાં યોગ હતો, ક્યાં સત્સંગનો યોગ થયો હશે નહીં થયો હોય, ક્યાં ક્યાં જીવાત્મા ભટકીને આવ્યો છે, તો એવા કેટલા બધા પૂર્વના કર્મ હશે કે જે જીવાત્માને ખબર નથી છતાંય બંધન કરતા છે. આ જન્મની અંદર તો આપણને ખબર જ નથી પૂર્વે કેવા કર્મ કર્યા છે પણ છતાંય કર્મનું બંધન તો છે પ્રારબ્ધ કરીને. તો મહારાજ હવે એ પ્રારબ્ધ કેમ ટળે અમારું કઠણ, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેને ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. વાલા ભક્તો, પૂર્વના પ્રારબ્ધે કરીને જે મલિન સંસ્કાર પ્રાપ્ત થયા છે એવા સંસ્કારને ટાળવાનો અહીંયા ઉપાય બતાવ્યો છે મહારાજે. આની અંદર બે વાત લખી, એક ઉત્તરની અંદર પહેલો ભાગ આવે છે અતિશય જે મોટા પુરુષ હોય, એટલે અતિશય મોટા પુરુષ કોણ, જે પ્રારબ્ધને બદલવાની ક્ષમતા ધરાવતા હોય. અહીંયા આગળ આ વાતને બહુ સમજવા જેવી છે, અહીંયા ધન સંપત્તિએ માન યશ કીર્તિએ કરીને મોટાની વ્યાખ્યા નથી અહીંયા મહારાજે, કારણ કે પ્રશ્નના અનુસંધાને વાંચવું પડશે ને આ ઉત્તરને. પ્રશ્નના પૂર્વના મલિન સંસ્કાર હોય તે કેમ ટળે, તો પૂર્વના મલિન સંસ્કાર ટાળવા માટે જે ઉપયુક્ત વ્યક્તિ કોણ છે કે જેની પાસે એ મલિન સંસ્કાર ટળે, ત્યારે એના ઉત્તરની અંદર મહારાજે વિશેષણ વાપરીને મોટા પુરુષ શબ્દ વાપર્યો. મહારાજ કે અતિશય જે મોટા હોય, એટલે મોટા કરતા પણ મોટા, મોટા જે પુરુષ હોય, જે ભગવાનના ભક્ત હોય, એનાથી પણ જે વિશેષ, એટલે કે ભક્તને પણ જે ભક્તિનો માર્ગ ઉપર લઈ જનારા હોય એવા પુરુષ. હું તમને એક દ્રષ્ટાંત આપું, એવા સદગુરુની અહીંયા વાત મહારાજ કરે છે. અતિશય મોટા પુરુષ કોણ એની વ્યાખ્યા સમજવી અત્યંત જરૂરી છે, કારણ કે પ્રશ્નનું અનુસંધાન પ્રારબ્ધના મલિન સંસ્કાર ટાળવા માટેનું છે, કર્મવાસનાને ટાળવા માટેનું છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણા શાસ્ત્રોની અંદર, દર્શન શાસ્ત્રો વગેરે પંચરાત્રની અંદર એક બહુ સુંદર સ્તુતિ એની અંદર શ્લોક આવે છે, સિદ્ધાંત એની અંદર સ્થાપિત કરેલો છે. જીવાત્માના પૂર્વના જે પ્રારબ્ધ કરીને જે કર્મવાસના વગેરે જે નિર્માણ થઈ છે એને એ ટાળવાની ક્ષમતા ક્યાં અને કેવી રીતે પ્રાપ્ત થાય છે, તો આપણા શાસ્ત્રોએ કીધું છે, દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મવાસના. પૂર્વના મલિન જે સંસ્કારો છે એ મલિન કામવાસના કાર્યવાસના જે આપણે જીવનની અંદર વણાઈ ગઈ છે એ કર્મવાસનાને ટાળવાની છે. અને એવું ટાળવા માટેનું કામ એના એ કોણ કરે છે, તો આપણા શાસ્ત્રો કહે છે, દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મવાસના તેન દીક્ષેતી સા પ્રોક્તા મુનિભી સ્વતંત્ર વેદિભી ઇતિ તંત્રોક્તે તંત્ર ઉક્તે. તંત્ર પંચતંત્રની વાત અહીંયા આગળ શાસ્ત્રોની અંદર આપણને એમ બતાવે છે કે દિયતે વિમલમ જ્ઞાનમ, વિમલમ જ્ઞાન, વિમલમ જ્ઞાનનો અર્થ થાય નિર્મળ જ્ઞાન. નિર્મળ એટલે મળ રહિત, મળ એટલે દોષ, દોષ એટલે અશુદ્ધિ, અશુદ્ધિ એટલે વિકાર. કોઈ પણ પ્રકારના દોષ અશુદ્ધિ અને વિકાર રહિત જે હોય એવું નિર્મળ, નિર્મળનું સંધિ તમે છૂટો તો નિર અને મળ એવું એનું સંધિ થાય, તો મળ, મળ જે પદાર્થ છે, મળ એટલે દૂષિત પદાર્થો છે, દૂષિત જે વાત છે, એવા અશુદ્ધિ અને દૂષિત દોષ રહિત જે વાત હોય એવું, એવી વાત, એવું શુદ્ધ અને સાત્વિક અને જે પારદર્શક એવું જે જ્ઞાન, જ્ઞાન એટલે જે જ્ઞાનનો અર્થ થાય જે સ્વયં દોષ મુક્ત હોય અને જે એના યોગમાં આવે એને પણ દોષ મુક્ત કરવાની ક્ષમતા જેનામાં હોય એવું જ્ઞાન, એટલે વિમલમ જ્ઞાનમ. અહીંયા શ્લોકની અંદર શબ્દ વપરાણો, દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મવાસના. જે કર્મવાસનાને ક્ષીય એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનનો બોધ આપીને કર્મવાસના માયા અંતરશત્રુ આદિ જે દોષ છે એનો ક્ષય કરે છે, એનો ક્ષય એટલે એને મૂળથી નાશ કરે છે એવી અને એમાંથી મુક્તિ અપાવે છે તેવું જે તત્વજ્ઞાન તેને દિયતે જે એને આપે, અને એવા જ્ઞાનથી જે દીક્ષિત કરે છે જીવાત્માને, એવા જ્ઞાનને આપનારા સદગુરુઓ એ કોણ આપી શકે એવું જ્ઞાન? આપણા શાસ્ત્રોએ બહુ સુંદર એનું પણ નિરૂપણ કરેલું છે, એનો પણ મત બહુ સ્પષ્ટ છે. યદેવ ઈચ્છા તદય દીક્ષા ગુરોર આજ્ઞા અનુરૂપતઃ. આપણા શાસ્ત્રો કહે છે કે એવી જે દીક્ષા, જ્ઞાનરૂપી દીક્ષા મોક્ષ માર્ગની અંદર, પુનઃ કહું છું વાલા ભક્તો, કર્મ વાસનાને ટાળવા માટેનો પ્રશ્ન છે કે પ્રારબ્ધે કરીને જે મલિન વિકાર, તમસ ગુણ ને રજોગુણ યુક્ત જે સંકલ્પ થયા છે એના બધા ગુણ છે, દોષ છે, કામ ક્રોધ લોભ ઇત્યાદિ, તો એવી જે કામવાસના જે મલિન સંસ્કારે કરીને પ્રારબ્ધ બની ગયા છે એને ટાળવાનું જો ક્ષમતા હોય તો એવા સદગુરુની છે. અને એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર લખ્યું છે, દીક્ષાયા કારણમ કિંચિત સ્વેચ્છા યપતે તતુ તો તે તું સદગુરો. એવા સદગુરુ પાસેથી દીક્ષા લઈને, એવા સદગુરુ પાસેથી જ્ઞાન ગ્રહણ કરીને જીવાત્મા પોતાનું કર્મને, કર્મના બંધનને, વાસનાને એને ટાળી શકે છે. કેમ, કેવી રીતે? તો આપણા શાસ્ત્રોએ બહુ સુંદર નિરૂપણ કર્યું છે, દીક્ષા વિહીનસ્ય ન સિદ્ધંતિ ન સદગતિ તસ્માત સર્વ પ્રયત્ને ન ગુરુણામ દીક્ષિતો ભવેત. આપણા શાસ્ત્રોએ કીધું છે, જો દીક્ષાવિહીન વ્યક્તિ હોય તો એને ન સિદ્ધિ ન સદગતિ, એનું સદગતિ પણ નથી થતી અને સિદ્ધિ પ્રાપ્ત પણ નથી થતી. અને એટલા માટે આપણા શાસ્ત્રો, તસ્માત સર્વ પ્રયત્ને ન ગુરુણામ દીક્ષિતો ભવેત, એટલા માટે જીવાત્માએ સર્વ પ્રયત્ન કરીને પોતાના ગુરુ થકી આ જ્ઞાન, મંત્ર ઉપદેશ ને દીક્ષા. અને ઉપદેશ, મંત્ર ઉપદેશ બે અલગ અલગ નથી, મંત્ર અને ઉપદેશ સાથે અહીંયા આગળ સંબોધિત અહીંયા નિરૂપણ થયા છે. મંત્ર ઉપદેશ, મંત્ર અને એનો ઉપદેશ, મંત્ર, મંત્રની સમાવિષ્ટ જે ઉપદેશ. તમને એમ ઘણી વખત થાય કે ગુરુ મંત્ર મહારાષ્ટ્રી આપે છે તો એ મંત્રની અંદર એનો ઉપદેશ પણ રહેલો છે, ઉદ્દેશ પણ રહેલો છે. જ્યારે ગુરુ મંત્ર આપો ત્યારે તમારી ભાવના અને સત્સંગી જીવનની અંદર એની વ્યાખ્યા પણ કરી છે, એ મંત્રની વ્યાખ્યા કરી છે, એની અંદર એનો ભાવ સમાયેલો છે. એ ભાવ એનાથી જુદો નથી કે પરમાત્માના દાસત્વને પામવાનું, શરણને પામવાનો અમારો ઉદ્દેશ છે. એટલે એનો ઉપદેશ પણ અંદર રહેલો છે. એટલા માટે મંત્ર ઉપદેશ એવો શબ્દ વાપરવામાં આવે છે. તો એવા મંત્ર ઉપદેશ દ્વારા, એવા જ્ઞાનને આપનારા એવા જે સદગુરુ છે, એના થકી જ્ઞાન લેવું, વિમલમ જ્ઞાનમ, એવું જે જ્ઞાન એને ગ્રહણ કરવું. અને એવા, અને ભગવાન સ્વામિનારાયણે પણ વાલા ભક્તો શ્રીમદ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણમાં 46મા અધ્યાયના 10મા શ્લોકની અંદર આ જ સિદ્ધાંત, આ પંચતંત્રનો જે સિદ્ધાંત છે, એને ભગવાન સ્વામિનારાયણે પણ સ્વીકૃતિ આપીને એને મોર મારી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર એમ એમને મહારાજે વાત કરી, દીપ્તમ જ્ઞાનમ પ્રદ્યાચ્ય ક્ષયમ કુર્યાત તથૈન સામ તસ્માદી દીક્ષેતી સંપોકરા દેશિકે સ્વતંત્ર વેદીભી. જે તંત્રનો શ્લોક આપણે હમણાં પૂર્વે જોયો, એ જ વાતને ભગવાન સ્વામિનારાયણે ચતુર્થ પ્રકરણ સત્સંગી જીવનની અંદર પણ મહારાજે આદેશ કર્યો કે દીપ્તમ જ્ઞાનમ પ્રપદ્યાચ ક્ષયમ કુર્યાત તથૈન સામ. જે જીવાત્માને પ્રકાશરૂપી જ્ઞાન આપીને પાપ કર્મોનું મૂળ સહિત, મૂળ સહિત એટલે મૂળ ને સહિત, એટલે ફળને તો ઉખાડે જ, પાપનું જે ફળ છે એમાંથી પણ નિવૃત્તિ અપાવે, અને પાપનું જે મૂળ છે એ મૂળને, એટલે મૂળ સહિત એવો અહીં આગળ શબ્દ વાપર્યો છે. ક્ષયમ કુર્યા, ક્ષયનો અર્થ જ એ થાય કે ફળનું તો, પાપનું જે કર્મનું ફળ છે એમાંથી તો જીવાત્માને મુક્તિ આપે છે, પણ કર્મનું જે મૂળ છે, કારણ છે, એવા એવા જે ગુણ છે, એ ગુણને પણ અહીંયા નિર્વિકાર કરે છે. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ કીધું કે એવા જે તસ્માદી દીક્ષેતી સંપ્રોક્ત દેશિક, દેશિકનો અર્થ થાય છે આચાર્ય, તેવા આચાર્યને ગુરુ, જેને સદગુરુ શાસ્ત્રમાં મહારાજે શિક્ષાપત્રીમાં જે લખ્યું, મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુએ ગુરુત્વે સ્થાપિત અભ્યામ, એવા સદગુરુ એના પાસે જ્ઞાન લેવું, દીપ્તમ જ્ઞાનમ, એમની પાસે એવું જ્ઞાન લેવાથી એ જીવાત્માને કર્મબંધનથી મુકાવે. એટલે અહીંયા આપણા સંપ્રદાયની રીત પ્રમાણે, આ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો શ્રીજી મહારાજે પણ એનું ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે કે એવું જ્ઞાન, કેવું જ્ઞાન, કે જે કર્મબંધન જીવાત્માને વાસના, કર્મવાસના આદિ જે પૂર્વના સંસ્કાર નિર્મિત જે દોષ છે, મલિન સંસ્કાર છે, એ ટાળવા માટે જે મહારાજે લખ્યું, અતિશય મોટા પુરુષ હોય, એ મોટા પુરુષની આપણે અહીંયા વ્યાખ્યા સમજ્યા. અને સંપ્રદાયની મર્યાદાને અનુસરીને, આચાર્ય મહારાશિની આજ્ઞાને અનુસરીને, ભગવાન સ્વામિનારાયણના સ્થાપિત સિદ્ધાંતોને મહારાશિની આજ્ઞા પ્રમાણે જે સત્સંગની અંદર પ્રવૃત્ત આવે, એવા સંત પુરુષ, એવા સદપુરુષો એ સત્સંગની અંદર ગુરુ સમાન શાસ્ત્રોની અંદર વર્ણિત કરેલા છે. એવા સંતોનો સમાગમ કરીએ, એવા મહાપુરુષોનો સમાગમ કરીએ. અને એ સમાગમ તો કેવી રીતે, તો મહારાજે કીધું કે એનો પહેલો અતિશય મોટા પુરુષની વ્યાખ્યા આપણે સમજ્યા. હવે બીજો ભાગ એનો લઈએ, જે અતિશય મોટા પુરુષ જે હોય તેનો જે ઉપર રાજીપો થાય, બીજો ભાગ આવ્યો કે તે જેના ઉપર રાજી કરવાના છે અને એને રાજી થવાનું છે. મોટા પુરુષની વ્યાખ્યા આપણે સમજ્યા કે જે દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મવાસના, જે જીવાત્માના કર્મવાસનાના બંધનને એમાંથી જીવાત્માને મુકાવે, એ મલિન સંસ્કારમાંથી જીવાત્માને મુકાવે, એવા અતિશય મોટા પુરુષ અને એનો રાજીપો. હવે રાજીપાનું આપણે વ્યાખ્યા બહુ સુંદર રીતે સમજવા પ્રયત્ન કરીએ તો મોટા પુરુષનો રાજીપો કેને કહેવાય, મોટા પુરુષ રાજી કેમ થાય એ પણ આપણે સમજવું પડશે ને, કારણ કે રાજીપો મેળવવાનો છે. તો એ મોટા પુરુષ રાજી થાય એનો વચનામૃતની અંદર આગળ આપણે શ્રવણ કરીએ, પણ પહેલા એના ફળને જોઈએ. મહારાજે કીધું કે એવા મોટા પુરુષ રાજી થાય તો તે જીવાત્માના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે, આ એની ફળશ્રુતિ છે. મોટા પુરુષનો રાજીપો એ જીવાત્મા ઉપર ઉતરે તો એના મલિન સંસ્કાર એ ટળે છે, એવી અહીંયા મહારાજે સુંદર સિદ્ધાંતની વાત કરી. એટલે મોટા પુરુષની આપણે વ્યાખ્યા સમજ્યા અને એનું ફળ પણ જોયું કે એમનો રાજીપો એ કર્મબંધનમાંથી જીવાત્માને મલિન સંસ્કારમાંથી મુકાવવા માટે એ એનો ઔષધિ છે, એનો ઉપાય છે. અને મહારાજે આગળ વચનામૃતમાં વાત લખી, અને મોટા પુરુષનો રાજીપો હોય તો રંક હોય તે રાજા થાય. મહારાજે બહુ સુંદર વાત લખી અહીં આગળ. વાલા ભક્તો, આ રંકની અહીં જયારે વાત આવે, રંક એટલે ભિક્ષુક, ભિખારી, ગરીબ, પણ એ જયારે આપણે વાત કરીએ ત્યારે રંકનો ભાવ કેવળ આર્થિક કે સૈદ્ધિક નથી, સિદ્ધિથી સમન્વય એનો કરવો કે એના આર્થિક પરિસ્થિતિથી સમન્વય કરવો એવું નથી. ભાગ્યથી રાંક, જેના ભાગ્ય ફૂટલા છે, આપણે કહીએ છીએ ને એનું ભાગ્ય પ્રારબ્ધ ફૂટલું છે, ભાગ્યથી જે રાંક છે, અને ભાગ્યથી રાખ કેમ થવાય? તો પૂર્વના કર્મફળના કારણે ભાગ્યની અંદર દરિદ્રતા આવેલી છે. અને એ દરિદ્રતા શેની છે? તો આચારની દરિદ્રતા, વિચારની દરિદ્રતા. આચરણની અંદર દરિદ્રતા છે, એના વિચારોની અંદર દરિદ્રતા છે, જેને કારણે મલિન એવા રજોગુણ તમોગુણ યુક્ત સંકલ્પ થાય છે. વાલા ભક્તો, જેના હૃદયની અંદર, જેના મનની અંદર આવા રજોગુણ તમોગુણ યુક્ત જે સંકલ્પ થતા હોય, એ માની લેવું કે દરિદ્ર છે. કારણ કે એની વિચારની આચારની એની દરિદ્રતા છે અને પ્રારબ્ધ યોગે કરીને આવે છે. તેવા પ્રારબ્ધની દરિદ્રતા ટાળે અને મહારાજ કે રાજા થાય. રાજા થાય એટલે સંપત્તિ અને સત્તા મળીને રાજા થાય એવો અર્થ નથી અહીંયા આગળ મહારાજે. કારણ કે આપણે એને પ્રશ્નના અનુસંધાને વાંચવું પડશે. પ્રશ્નનો અનુસંધાન એવું છે, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે ભગવાનના ભક્તને ભક્તિ માર્ગની અંદર ભગવાનનું સ્મરણ કીર્તન ભજન કરતી વખતે મલિન જે સંકલ્પો થાય છે, રજોગુણ તમો ગુણ યુક્ત સંકલ્પો જ્યારે વેગ લે છે ત્યારે એને સુખ આવતું નથી. એટલે આધ્યાત્મિક માર્ગને અનુલક્ષીને પ્રશ્ન કર્યો છે. અને એ અનુલક્ષીને અહીંયા આગળ પણ જે સદભાગ્ય અને દુર્ભાગ્યની વાત છે એ પણ એ પ્રશ્નના અનુસંધાને છે કે જ્યારે મલિન સંકલ્પ વિકલ્પ જ્યારે થાય, જ્યારે રજોગુણ તમોગુણ યુક્ત સંકલ્પ થાય ત્યારે એની દરિદ્રતા છે. અને એ સંકલ્પથી જ્યારે મુક્તિ મળે, રજોગુણ તમોગુણ આદિ દોષોથી જ્યારે મુક્તિ મળે ત્યારે સદભાગ્ય જાગૃત થાય છે. ભગવાન સમીપ ભગવાનના અનુસંધાનના જ્યારે સંકલ્પો થાય, ભગવાન સંબંધી જ્યારે સંકલ્પ થાય ત્યારે એનું સદભાગ્ય જાગૃત થાય છે. અને એટલા માટે મહારાજ કે રંક હોય રાજા થાય. એ રાજા થાય, રાજા એટલે કે એવા અસાત્વિક સંકલ્પોનો ગુલામ ન થાય અને પોતાના શુભ સંકલ્પને જે કર્મ છે એ જીવાત્માને એને સદકર્મ માર્ગની અંદર પ્રેરે. એટલે જીવાત્મા આધીન થઈને વિષય વાસનાને ભોગવવા માટે એ લોલુપ્ત ન થાય. કે જગતની દરિદ્રતાની અંદર એ સંસારની જે મિથ્યા જે આકર્ષણ છે એની અંદર ન લોભાય. અને એ રીતે જીવાત્મા એ પોતાને આત્મનિષ્ઠા દૃઢ કરીને, સ્વામિત્વ ભાવને દૃઢ કરીને પોતે એ રંગ હોય તો એ રાજા થાય. પછી મહારાજ આગળ કહે છે, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો તે રૂડા થાય. વાલા ભક્તો, અહીંયા પણ મહારાજે બહુ સુંદર વાત લખી. વાક્ય બહુ સરળ છે, ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો તે રૂડા થાય, પણ એને સમજવું બહુ જરૂરી છે. કારણ કે જીવાત્માના પ્રારબ્ધ છે ને, તમે જુઓ શું છે પ્રારબ્ધ, કોને કહેવાય છે? તો પ્રારબ્ધ પૂર્વના કર્મ છે, જે જીવાત્માએ જન્મ પૂર્વે જે પૂર્વજન્મની અંદર કર્મ કરેલા છે, એ કર્મનું જે સંચિત રહેલું જે ફળ છે એ આ જન્મની અંદર પ્રારબ્ધ બન્યું છે. અને પૂર્વના કર્મ, પૂર્વનો જન્મ પૂરો થઈ ગયો છે અને પૂર્વનું કર્મ પણ ત્યાં વિરામ પામી ગયું છે, કર્મનું ફળ બાકી છે, એટલે એ આ કર્મ આ જીવનની અંદર પ્રારબ્ધ બન્યું છે. તો જે પૂર્વનું કર્મ છે એને બદલવાની ક્ષમતા આપણી નથી. જો એક કર્મને બદલવાની ક્ષમતા ન હોય તો કર્મનું ફળ કઈ રીતે બદલાય? પણ મહારાજ અહીંયા લખ્યું કે ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો તે રૂડા થાય છે. વિચાર કરી જઈએ, આપણને મનમાં એમ સંકલ્પ થાય કે પૂર્વનું કર્મ તો પૂરું થઈ ગયું છે, હવે એ કર્મને સુધારી પણ શકતા નથી, તો કર્મનું જે પણ ફળ નિર્માણ થયું છે એ નિર્માણ કરેલું ફળને કેવી રીતે બદલાય? પણ વાલા ભક્તો, આપણા શાસ્ત્રોએ પ્રારબ્ધ બદલવાનો શુદ્ધ બહુ સુંદર ઉપાય બતાવ્યો છે કે જીવાત્માના જે પૂર્વના રજોગુણ તમોગુણ યુક્ત જે મલિન એવા કર્મ છે, જે જીવાત્મા સાથે એકરસ થઈ ગયા છે. આપણે રજોગુણની વ્યાખ્યા ઉપર તમોગુણની વ્યાખ્યા જોઈ, પ્રારબ્ધની વ્યાખ્યા જોઈ, ત્યારે એની અંદર એકરસ થઈ ગયા છે અને પ્રારબ્ધ બન્યા છે. તે મોટા પુરુષના રાજીપાથી, એટલે કે તેમનો રાજીપો ક્યારે મળે? તેમના આશ્રય કરી, તેમના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી, તેમના ઉપદેશ પામીને જીવાત્મા જ્યારે ભક્તિ અને સત્કાર્ય કરે, તેવી રીતે જે કરેલી ભક્તિ, એના પુણ્ય કર્મ જે નિર્માણ થયું, એ પુણ્ય કર્મના પ્રતાપે પૂર્વના કર્મ એ બેલેન્સ થઈ જાય છે. પુનઃ સમજાવું, પૂર્વનું કર્મ આપણે સુધારી શકતા નથી, કર્મ બદલાતું નથી, કર્મ થઈ ગયું છે. પણ એ કર્મની સામે જ્યારે આ જન્મની અંદર મોટા પુરુષો સદગુરુનું જે ઉપદેશ છે, એમના વચન છે, એની અંદર વિશ્વાસ રાખીને જીવાત્મા જ્યારે સત્કર્મ કરે છે, અંતઃશત્રુ આદિ જે દોષ છે એનું નિવારણ કરે છે અને જીવાત્મા ભક્તિ કરે છે, તો એ ભક્તિનું જે પુણ્ય ફળ જે નિર્માણ થયું, એ ભક્તિનું પુણ્ય ફળ એ પૂર્વના પ્રારબ્ધ કરતા મોટું થયું છે. અને એ મોટું જ્યારે થયું હોય ત્યારે પૂર્વનું પ્રારબ્ધ એની આગળ ગૌણ થઈ જાય છે, દબાઈ જાય છે, એટલે એનો ફળ જે છે એ ગૌણ થઈ જાય, એનું નિર્મિતિ એની ગૌણ થઈ જાય અને જે નવીન સત્કર્મનું ફળ છે, પુણ્યનું ફળ છે, ભક્તિનું ફળ છે, એ પ્રભાવી થાય, અને પ્રભાવી થાય એટલે પ્રારબ્ધની અસર ટળી જાય છે. હું તમને એક સામાન્ય લૌકિક દ્રષ્ટાંત આપું સમજાય, એટલે કે પાણીની દૂધની પાણીની અંદર તમે દૂધ ઉમેરતા જાઓ, અને જ્યારે દૂધનું પ્રમાણ પાણી કરતાં વધી જાય, જ્યારે દૂધનું પ્રમાણ પાણીના પ્રમાણ કરતાં બમણું, ત્રણ ગણું, ચાર ગણું થઈ જાય, પછી દૂધનું અલગ અસ્તિત્વ, પાણીનું અલગ અસ્તિત્વ દેખાતું નથી. એ પાણીના, એ પાણી છે દૂધમાં ભળીને દૂધનો પ્રભાવ એટલો વધી ગયો છે કે પાણીનો પ્રભાવ ઢંકાઈ ગયો છે. એ પાણીનો પ્રભાવ ઢંકાઈ ગયો છે. આ એક લૌકિક દ્રષ્ટાંત સમજવા માટે. એમ આ જન્મની અંદર જે મહારાજે કીધું, મોટા પુરુષ રાજી થાય તો ભૂંડા જે પ્રારબ્ધ હોય તે રૂડા થાય. કેવી રીતે? કે મોટા પુરુષનો રાજીપો, એનું આપણે વ્યાખ્યા આગળ સમજીએ છીએ, પણ અહીં આગળ એટલું સમજીએ કે એમના રાજીપા દ્વારા જીવાત્માએ જે કર્મ કર્યા છે, એ કર્મ એ ભગવાનની આજ્ઞા પ્રારબ્ધને, ભગવાનના આજ્ઞા પ્રમાણે જે ઉપદેશ અને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ પ્રાપ્તને અનુસરીને જીવાત્માએ સત્કર્મ કર્યા છે, ભક્તિ કરી છે, અને ભક્તિનું પાસું એટલું વધ્યું છે કે પૂર્વનું જે પ્રારબ્ધનું જે ફળ છે એ ગૌણ થઈ ગયું છે, અને એટલે પ્રારબ્ધ સુધર્યું છે, એ ભગવાનની કૃપાથી સુધર્યું છે. અને એ રીતે ભગવાનની ભક્તિનો અહીં આગળ કર્મ એ જીવાત્માને ફેરવી શકે છે. ત્યારે મહારાજે આગળ પણ કીધું, અને ગમે તેવું માટે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય છે. વાલા ભક્તો, ગમે તેવું રજોગુણ તમોગુણ, કારણ કે શાસ્ત્રનો મત છે અધો ગચ્છતી તામસા, તામસ ગુણનો એવો ગુણ છે કે અધોગતિના માર્ગ ઉપર લઈ જાય, અને અધોગતિના માર્ગ ઉપર જ્યારે જીવાત્મા જતો હોય ત્યારે એનું ફળ પણ એને વિઘ્ન બનતા હોય, એને માથે ઉપાધિ લાવતા હોય. અને એટલા માટે અહીંયા આગળ મહારાજ કહે છે, ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તો એ તમોગુણ ને રજોગુણ યુક્ત જે કર્મ થયા, એ કર્મની પરિણામે જે જીવનની અંદર આપત્તિ વિપત્તિ વિઘ્ન વગેરે, જે દારિદ્રતા વગેરે જે આવવાનું હોય, તે જ્યારે મલિન, જેમ હમણાં આપણે ઉપર જોયું ને કે મલિન કર્મનું ફળ એની સામે સત્કર્મનું ફળ વધી ગયું, એટલે મલિન કર્મનો પ્રભાવ ઘટી ગયો, મલિન કર્મનો પ્રભાવ નાશ પામી ગયો, બળી ગયો. તો જો કર્મ બળી ગયું તો કર્મનું ફળ પણ બળે, એટલે કર્મના પરિણામ સ્વરૂપે જે વિઘ્ન આવવાનું છે એ વિઘ્ન પણ ટળે છે, વિઘ્ન પણ ટળે છે, અથવા તો ગૌણ થઈ જાય છે. મહારાજે લખ્યું, સુણીનું દુઃખ કાંટે સરે. ગમે તેવું માટે વિઘ્ન આવવાનું હોય તો સુણીનું દુઃખ કાંટે સરે. વિઘ્ન હતું સુણીનું. કેમ વિઘ્ન સુણીનું હતું? કારણ કે પૂર્વના કર્મ એવા હતા, પણ જ્યારે કર્મ જ જ્યારે ઢંકાઈ ગયા સત્કર્મના કારણે, ભક્તિને કારણે, ભગવાનના રાજીપાને કારણે, જ્યારે એ કર્મનો પ્રભાવ જ્યારે ઢંકાઈ ગયો તો એ કર્મના પ્રભાવથી મળતું ફળ એ સુળીના દુઃખ જેવું જો કઠણ હોય તો પણ મહારાજ કહે છે એ ગૌણ થઈ જાય છે. કર્મ ગૌણ થઈ ગયું, એનું પ્રારબ્ધ ગૌણ થઈ ગયું, તો એનું ફળ પણ ગૌણ થઈ ગયું. ગૌણ થઈ ગયું એટલે એમાંથી એને મુક્તિ મળે, કાંટો વાગ્યો ને ફળનું પ્રાપ્તિ થઈ ગઈ. એ રીતે મહારાજ અહીંયા કહે છે કે ગમે તેવું માથે વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્ન ટળી જાય છે. તો આ ત્રણ મહારાજે એના ઉપાય આપણને બતાવ્યા, દેહે કરીને, સંગે કરીને, કુસંગે કરીને, અને ત્રીજું મહારાજે કીધું, પૂર્વના મલિન સંસ્કારે કરીને જ્યારે રજોગુણ તમોગુણના વેગ આવતા હોય તો એની ત્રણેની નિવૃત્તિ, પહેલી પ્રથમ બેની નિવૃત્તિ આપણને બતાવી, અને ત્રીજું પણ મહારાજે કારણ બતાવી દીધું કે મોટા પુરુષો એવા સદગુરુઓ એવા સંતો એનો જ્યારે રાજીપો જીવાત્મા ઉપર થાય ત્યારે જીવાત્મા એ ત્રીજા જે ગુણના કારણ છે એવા પ્રારબ્ધને જીવાત્મા ટાળી શકે છે. હવે આપણને એમ થાય કે આ મોટા પુરુષનો સમજ્યા વ્યાખ્યા, મોટા પુરુષ એટલે સદગુરુઓ, પણ મોટા પુરુષનો રાજીપો એટલે એ મનની અંદર તરત સંશય થાય અને થવો પણ જોઈએ, કારણ કે રાજી કરવા હોય તો એનું હેતુ અને એનું માધ્યમ આપણે સમજવું જોઈએ. તો એને મહારાજને વચનામૃતની અંદર આગળ દ્રષ્ટિ કરીએ. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? બહુ સુંદર મહારાજે ઉત્તર કર્યો, મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોનો ઉત્તર કર્યો. પછી મહારાજે જે મોટા પુરુષને રાજીપાથી જે ફળની પ્રાપ્તિ થાય એવો સુંદર મહારાજે અહીંયા ઉત્તર સમજાવ્યો. આનંદાનંદ સ્વામીએ કીધું, મહારાજ ઉત્તર બરાબર અમે સમજ્યા, પણ હવે આ ઉત્તરની અંદર આપે કીધું મોટા પુરુષનો રાજીપો, તો મોટા પુરુષ તો સદગુરુની વ્યાખ્યા આપણે શાસ્ત્ર થકી સમજીએ એને જ મોટા પુરુષ કહેવાય, પણ એવા મોટા પુરુષનો રાજીપો કેમ ઉતરે? આપણે ગલગલિયા કરવાથી રાજીપો ન થાય, આપણે કોઈને ચાંપલૂસી કરવાથી, ખુશામત કરવાથી રાજીપો થાય, એ વસ્તુ સમજવી પડે. રાજી કેમ થાય? કારણ કે એના રાજીપાથી અતિ કઠણ છે. મહારાજે કીધું જે પ્રારબ્ધે કરીને આવ્યા હોય તો અતિ કઠણ છે ટાળવા, એને ટાળવા છે. તો હવે આ ઉપાયને તો સમજવો જ પડે, કારણ કે ઘણા બધા જીવાત્મા એવા છે કે જેને મોટાભાગે પ્રારબ્ધે કરીને પણ એવા દુઃખ આવ્યા હોય, તો એને જ પ્રારબ્ધને ટાળવા માટેનો ઉપાય અહીંયા મહારાજ બતાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તવું. અહીંયા વાલા ભક્તો બહુ સુંદર આપણે વ્યાખ્યા મહારાજની સમજીએ. સંત એટલે પહેલા તો ખાલી ભેગદારી નહીં, આ સ્પષ્ટીકરણ સમજી લેજો. સંત એટલે ખાલી ભેગદારીની વાત નથી, ઉપર આ વચનામૃતની જે ક્રમની અંદર વચનામૃતમાં મહારાજે વાત કરી છે એ ક્રમની અંદર આપણે પ્રારબ્ધને ટાળવા છે. અને એવું જે વિમલ જ્ઞાન જે આપણા કર્મ વાસનાને ટાળે એવું જ્ઞાન આપનાર એવા જ સાધુ પુરુષ, અને જે એવી રીતે વર્તતા ન હોય એટલે વાત બહુ સમજવા જેવી છે. પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે, એટલે કે ખાલી ભગવાદારી નહીં, અપિતુ ઉપરોક્ત જે વ્યાખ્યા આપણે સમજ્યા ને, જેવું તત્વજ્ઞાન એવું તત્વજ્ઞાન આપનારા સદગુરુ, એવા સત્પુરુષ, એવા સંત. કયું? દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. જે જીવાત્માને કર્મ વાસનામાંથી મુક્ત અપાવે, કારણ કે હેતુ જ એના માટે છે. એમને રાજી કરીને શું ટાળવું છે? તો પૂર્વના જે વિકારે યુક્ત જે સંસ્કાર છે એવા વિકૃત સંસ્કારથી જે પ્રારબ્ધ નિર્માણ થયું છે એ પ્રારબ્ધને ટાળવું છે, કર્મ વાસનાને ટાળવી છે, કર્મને અને એની વાસનાને ટાળવી છે. તો એવું જે સદગુરુ જ્ઞાન આપતા હોય એવા મોટા પુરુષ સાથે, અને કેવી રીતે વર્તવું? તો નિષ્કપટપણે વર્તવું, કપટ રહિત, મનની અંદર મુમે રામ બગલ મેં છુરી, એવી રીતે સત્સંગની અંદર જો રહેશો તો તમે તમારા અવગુણને ઢાંકશો. જો તમારા અવગુણને ઢાંકશો તો તમારા અવગુણની અંદર ઉંગલી નિર્દેશ કરીને એને સુધારવાનો ઉપદેશ તમને ન મળે. એટલે ત્યાં નિષ્કપટપણે રહેવું, જેવા છીએ એવું પ્રસ્તુત થવું, અને એને ટાળવા માટેની યાચના કરવી કે મારાની અંદર આવા દોષ રહેલા છે, અથવા તો મારી અંદર કંઈક દોષ છે જે મને ખબર નથી, પણ આપ ગુરુ છો, આપ સમર્થ છો, આપ અમારા ઉપર દ્રષ્ટિ કરો, અને અમારામાં જે પણ નાના મોટા અવગુણ અવદોષ દેખાતા હોય એને ટાળવાનો અમને ઉપાય બતાવો, એવી એમની પાસે પ્રાર્થના કરવી. તો એવી પ્રાર્થનાથી હેતુને જો ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરશું તો એ પ્રમાણે એનું માર્ગદર્શન મળશે. એટલે અહીં આગળ મહારાજે પહેલું લખ્યું કે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તવું, અને બીજું મહારાજે કીધું, અને જે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર અને ઈર્ષા એ સર્વેનો, એટલે અહીંયા જે લખ્યા છે અને એ સર્વેનો ત્યાગ કરી સંતનો ગુલામ થઈને રહેવું. ભલા ભક્તો, બહુ સુંદર મહારાજે સિદ્ધાંત બતાવ્યો. પહેલા તો જેની પાસે આપણે અપેક્ષા લઈને જે સદગુરુ પાસે ગયા છીએ એની પાસે નિષ્કપટ થઈને રહેવું. બીજું કે જે આ અંતરશત્રુઓ છે, કામ ક્રોધ લોભ મોહ મદ માયા મત્સર ઈશ્વર તૃષ્ણા આદિ, એનું ગુલામ થઈને ન રહેવું. અર્થાત કે દેહાભિમાને કરીને, અહંકારે કરીને, જે પ્રકૃતિ સ્વભાવ જે જીવાત્માના, જેને આપણે અંતરશત્રુ કહીએ છીએ, કામ ક્રોધ આદિ પ્રકૃતિ જે સ્વભાવ એવા છે, એવા પ્રકૃતિ સ્વભાવને આધીન થઈને ન વર્તવું, એનું ગુલામ ન થવું, અપિતુ સદગુરુએ જે વચન કીધા છે એની જે આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે વર્તીને પોતાના દોષ ટાળવા રૂપી પ્રયત્નશીલ રહેવું. પોતાના દોષને ટાળવા માટે પુનઃ કહું છું, કારણ કે સંતને ગુલામ થઈને રહેવું. સંત શું ઉપદેશ કરે? કે કામ ક્રોધ લોભ મોહ આદિ જે દુર્ગુણો છે, અંતરશત્રુ છે, એને ટાળવાનો ઉપદેશ કરે. ત્યારે જીવાત્માએ શું નક્કી કરવું? જ્યારે બંને તમારી પાસે, એક બાજુ તમારો સ્વભાવ છે જેમાં કામ ક્રોધ આદિથી ભરેલો છે, અને બીજી બાજુ સંત વચન છે, જે સંત વચન, જે સદગુરુનું વચન તમને એ અંતઃશત્રુથી મુક્તિ અપાવવા માટે પ્રેરે છે, આ બંને સ્થિતિ તમારી સામે છે. જીવાત્માએ કોણ પસંદગી કરીને કોણ ગુલામ થવું? ત્યારે મહારાજ અહીંયા કહે છે કે કામ ક્રોધ આદિ જે અંતઃશત્રુઓ છે એનું ગુલામ થઈને ન વર્તવું, અહંકાર દેહાભિમાને કરીને એને ગુલામ ન થવું, એને આધીન ન થવું, પણ સંત વચન, સંતનો ઉપદેશ, એવા સંતોના ગુલામ થઈને રહેવું, અથવા એના વચનનું અનુસરણ કરવું. અને એ વચનનું, અને વ્યાખ્યા બહુ આપણા શાસ્ત્રોએ કીધી છે કે એ પોતે એવા હોય તો જ એવો ઉપદેશ આપી શકે, અને એ જ ઉપદેશ આપણે ગ્રહણ કરીએ. એટલે જે મોટા પુરુષો જે આપણે ઉપર સમજ્યા, જે સદગુરુઓ જે પોતે એવા સામર્થ્યવાન હોય, એવા શીલવાન હોય, એવા ચારિત્રવાન હોય, ભગવાનની બાંધેલી આજ્ઞાને મર્યાદામાં જે રહેતા હોય, એવા મોટા જે સંતો હોય કે મોટા સત્પુરુષો હોય, એવા જે સંતો છે એના જીવનમાંથી જીવાત્માને જે પ્રેરણા મળે છે, જ્ઞાન મળે છે, ઉપદેશ મળે છે, તો તેવા સદઉપદેશને અનુસરવો, પણ અંતરશત્રુને આધીન થવું નહીં, એના ગુલામ થવું નહીં. એટલે મહારાજે બીજું બતાવ્યું કે કામ ક્રોધ લોભ આદિ જે સર્વે, તેનો ત્યાગ કરીને, એવા અંતરશત્રુનો ત્યાગ કરીને સંતને ગુલામ થઈને રહેવું, એને ગુલામ ન થવું. અને અંતરમાં માન ટાળે ભાવે રહેવું, પણ દેહ કરીને સર્વને નમતો રહે. મહારાજે ત્રીજું ચોથું એક બતાવ્યું, કેવું કે અંતરથી તો નિર્માનીપણું રાખે જ, અંતરમાં માન ટળે ભાવે રહે. અંતરથી માન ટળે એટલે કે માન ટાળવું છે, નિર્માનીપણાને ભાવે કરીને રહે, પણ દેહ કરીને સર્વને નમતો રહે. સર્વને એ દાસાનું દાસ, બહુ સુંદર સિદ્ધાંત વાલા ભક્તો. કે કારણ કે હંમેશા અપેક્ષા જ્યારે કોઈ જીવાત્મા લઈને શરણે જાય છે, સત્સંગની અંદર જ્યારે આવે છે, ત્યારે એ પોતે પોતાની જે કુટેવો છે જો એનાથી જડ થઈને આવે તો પોતે ક્યારે સદગુણો શીખી શકે નહીં. એટલે અને માન જેવું મોટું કોઈ અવરોધ નથી. એટલે મહારાજે અહીંયા આગળ સુંદર વાત સમજાવી, અંતરમાં માન ટળે ભાવે રહેવું, પણ દેહે કરીને સર્વને નમતું રહેવું. અંતરથી નિર્માનીપણે અહીંયા રહે, પણ દેહે કરીને એ નિર્માની છે એવું વર્તન પણ રાખે. એટલે ઘણા એને તો કેવું હોય કે અંતરમાં અમે નિર્માની છીએ, પણ વ્યવહારની અંદર તમે જુઓ ને તો માનનો મોભાનો અતિ મોટો ભડકો હોય. એ અંતરથી વાતો કરે કે અમે તો નિર્માની છીએ, અમે તો નિસ્વાદી છીએ, પણ અંતર્મનથી જે વાત કરે છે એને વ્યવહારની અંદર જ્યારે જોઈએ અને વ્યવહારની અંતરની એકરૂપ વાણી અને વર્તનની જ્યારે એકરૂપતા ન હોય ત્યારે એ સાર્થક કહેવાતી નથી. એકરૂપતાથી જે વર્તે, જો એ કે નિર્માની છીએ તો એના જીવનની અંદર પણ નિર્માની પહુ. એટલે મહારાજ અહીંયા લખ્યું, પણ દેહે કરીને સર્વેને નમતો રહે. માત્ર અંતરનો દાવો કરવો એ પર્યાપ્ત નથી, અંતરથી રહેવું જ જોઈએ મન. કારણ કે પૂર્વે વચનામૃતની અંદર આપણે સમજ્યા મહારાજ કે દેહે કરીને ક્રિયા કરે પણ અંતરમન ન જોડ્યું હોય તો પણ એ સફળતા મળતી નથી. એટલે અંતરમન તો શુદ્ધ રાખવું જ, પણ વર્તનની અંદર પણ શુદ્ધિ રાખવી. એટલે અહીંયા આગળ મહારાજે સેવાનો અહીંયા મહિમા બતાવ્યો, અંતરમાં માને ટળ ભાવે રહે પણ દેહે કરીને સર્વને નમતો રહે, તેની ઉપર મોટા સંત રાજી થાય છે. બહુ સુંદર મહારાજ અહીંયા સિદ્ધાંતની વાત પૂરી. વાલા ભક્તો, એક સિદ્ધાંત આપણે સમજવા જેવો છે સત્સંગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર. જે સદગુરુ હોય, સત્પુરુષો હોય, મોટા પુરુષો હોય, તે કેમ રાજી થાય છે? એ તમારી સારી મીઠી વાતો, તમારો પૈસો, વૈભવ અને તમારા જે મીઠા જે સેવાના જે શબ્દો, જેને આપણે ગુજરાતીમાં માખણ કહીએ છીએ, એવા માખણ લગાવેલા તમારા વર્તનથી, તમારા હાવભાવથી રાજી નથી, ન થાય. કારણ કે એનો ઉદ્દેશ્ય નથી, એની દ્રષ્ટિ એ નથી. સદગુરુની દ્રષ્ટિ એ તમારી કાયા નથી જોતી, સદગુરુની દ્રષ્ટિ તમારા આત્માને જોવે છે. એ પોતે આત્મનિષ્ઠ છે એટલે સદગુરુ થાય છે. જો આત્મનિષ્ઠ ન હોય અને પોતે એ વર્તન ન હોય તો એ સદગુરુ થવાને લાયક નથી, સંત થવાને લાયક નથી. પણ જે પોતે સ્થિતિને પામ્યો છે, એટલે મહારાજે મોટા સંત, મોટા પુરુષ એવા શબ્દ મહારાજે, મોટા શબ્દનું વિશેષણ વાપર્યું છે કે સ્થિતિને પામેલા છે એવી અપેક્ષા રાખી છે. તો એવી સ્થિતિને જે પામેલા એવા જે સત્પુરુષો હોય, એ જીવાત્માના હાવભાવ ઉપરથી, દેહેથી એના ચરિત્રો ઉપરથી, એના ક્રિયા ઉપરથી દેહ કરીને રાજી નથી થતા, પણ એની અંદર આત્માના જે ગુણો છે એની ઉપર એની દ્રષ્ટિ ભાવે છે. અને એ સંતો જ્યારે દ્રષ્ટિ નાખે ત્યારે શું જોવે જીવાત્મામાં? જે શરણાગતિ હોય, ભગવાનના જે આશ્રિત હોય, એની અંદર શું ગુણ જોવે? તો એની અંદર મહારાજે ત્રણ અહીંયા આગળ વિશેષણ બતાવ્યા. એક બતાવ્યું નિષ્કપટપણું, એ જીવાત્મા નિષ્કપટ ભાવે આવ્યો હોય. બીજું મહારાજે બતાવ્યું અંતઃશત્રુની નિવૃત્તિ, કામ ક્રોધ લોભ આદિ જે અંતઃશત્રુ છે એની નિવૃત્તિ કરે, એનો ગુલામ ન થાય અને સત્પુરુષોના વચનનો ગુલામ, આજ્ઞાનો ગુલામ થઈને રહે તો એના દોષ ટળે. અને ત્રીજું મહારાજે કીધું કે મનનો જેવો ભાવ તો નિર્માની રાખે જ, પણ પોતાના ક્રિયાની અંદર, સેવાની અંદર પણ એવું નિર્માનીપણું દેખાડે, એવું આચરણમાં મૂકે, સેવા કરે નમે, એટલે કે એને આધીન થઈને, વચનને આધીન થઈને, દાસાનું દાસ થઈને એ રીતે કર્મ કરે, ત્યારે એ માન ટળે છે, ત્યારે અંતઃશત્રુઓ ટળે છે. ત્યારે આવું જ્યારે જીવાત્માનું કર્મ જોવે ને ત્યારે સદગુરુઓ કે મોટા પુરુષો રાજી થાય છે. આપણો પ્રશ્ન એ છે ને કે મોટા પુરુષો રાજી કેમ થાય? મહારાજે એનો ઉપાય બતાવ્યો, નિષ્કપટ ભાવે અંતઃશત્રુની નિવૃત્ત થઈને, સંત વચનની અંદર અથવા તો સદગુરુના વચનની અંદર વિશ્વાસ રાખીને અને નિર્માની થઈને સેવા કરે. અંતરથી તો નિર્માની થાય જ, પણ સેવામાં પણ નિર્માનીપણું રાખે, દાસ થઈને નમન કરે, દરેકને નમન, સર્વને નમે, એવી રીતે જે નિર્માનીપણું એનું જ્યારે એ રીતે સેવા કરે ત્યારે એ રાજી થાય છે. અને રાજી થાય તો શા માટે રાજી થાય આવું વર્તન જોઈને? તો સદગુરુ તમારા ગુણ જોવે છે. જીવાત્મા જ્યારે અંતઃશત્રુઓ વગેરેને, વિકારોને ટાળવાનો પ્રયત્ન કરતો હોય ને, એટલે અમને પોરો ચડે કે અમારો ભક્ત એ પોતાના જીવનને ઉત્થાનના માર્ગ ઉપર આગળ લઈ ગયો છે. જ્યારે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ કરે અને એ ભક્તિ દ્વારા ભગવાનને રીઝવવા પ્રયત્ન કરે, ત્યારે સદગુરુ રાજી થાય કે જીવાત્મા ભગવાનને પામવા માટે એ અગ્રેસર થયો છે. અને એ ભક્તિનો જયારે જીવાતમાં પ્રયત્ન કરતો રહે, એનું ફળ લખ્યું ને મોટા પુરુષના રાજીતાળથી ટળે, તો તમારું જે આ કર્મ છે, જીવાત્માનું જે આ કર્મ છે, એ કર્મની જયારે જીવાત્મા પ્રયત્નશીલ, સતત પ્રયત્નશીલ છે અને એ જોઈને મોટા પુરુષ રાજી થાય છે, એનું ફળ શું મળે કે મોટા પુરુષ જેવા કર્મથી રાજી થાય એવા કર્મ કરવા, મોટા પુરુષ જેવા કર્મથી રાજી થાય એવા કર્મ કરવા. અને એ મોટા પુરુષ કયા કર્મથી રાજી થાય, તો જે શાસ્ત્રોમાં બતાવ્યું એ રીતે અંતઃશત્રુઓ રહિત થઈને, ભગવાનની મહાત્મ જ્ઞાને સહિત કરીને અને નિર્માની થઈને નિષ્કપટપણે ભગવાનની સેવા કરવી, એનાથી મોટા પુરુષ રાજી થાય છે. એ માર્ગ કયો છે? એ માર્ગ કલ્યાણનો માર્ગ છે, એ માર્ગ ભગવત પરાયણ થવાનો માર્ગ છે, એ કોઈ વાડા કરવાનો માર્ગ નથી, એ જીવાત્માને ભગવાન સુધી લઈ જવાનો માર્ગ છે. અને એ માર્ગ જોઈને સદગુરુ રાજી થાય છે. એટલે જીવાત્મા માટે આવશ્યક એ સદગુરુઓ જે રાજી થાય છે એવા ગુણ છે, એ ગુણનું પ્રધાન પણ અહીં આગળ શાસ્ત્રમાં બતાવ્યું છે. વચનામૃતની અંદર મહારાજ કે એવા ગુણ જ્યારે જુએ ત્યારે મોટા પુરુષ રાજી થાય છે. એટલે તમારા વ્યક્તિત્વથી, તમારા દેખાવથી રાજી ન થાય, અને તમારા ગુણથી રાજી થાય. એટલે ગુણનો મહિમા છે, અને એ ગુણથી જ્યારે જીવાત્મા, અને ગુણને પોષણ કેમ મળે, તો એ ગુણને અવિરતપણે પ્રયત્નથી આપણે કરતા રહીએ તો એ ગુણ આપણને પરિપક્વતા અપાવે, અને એવી પરિપક્વતા આપણને પાત્રતા અપાવે છે. આપણા જીવનની અંદર રહેલા દોષ ટળે છે અને ભગવાન આપણા ઉપર રાજી થાય છે, અને એટલે પ્રારબ્ધ ટળે છે. વાલા ભક્તો, વચનામૃતનો બહુ સુંદર અહીંયા સિદ્ધાંત મહારાજે સ્થાપ્યો. અને ભગવાન જો રાજી થાય તો ભૂંડા પ્રારબ્ધ હોય, ભૂંડા સંસ્કાર હોય, ટળે છે. અને એવી રીતે અહીંયા મહારાજ આનંદાનંદ સ્વામીનો ઉત્તર કર્યો. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. આટલું સમજાણું ને બરાબર હરિભક્તો? આટલું ભક્તોને બરાબર સમજાણું ને કે મોટા પુરુષનો રાજીપાથી માન ટળે, અંતઃશત્રુઓ ટળે કેવી રીતે? તો મોટા પુરુષ જે રીતે રાજી થાય એ રીતે જીવનની અંદર આપણે વર્તવું. અને મોટા પુરુષ રાજી કેમ થાય? તો મહારાજે કીધું, અંતઃશત્રુ નિવૃત્ત થઈને, માન રહિત થઈને, ભગવત સેવાપરાયણ રહેવું, જે સત્સંગ સેવાપરાયણ રહેવું, એવા ગુણ જ્યારે આવે ત્યારે એવા ગુણથી મોટા પુરુષ રાજી થાય છે. એટલે એવા ગુણને ગ્રહણ કરીને આપણે એને પ્રોત્સાહિત કરવા છે. આગળ મહારાજે વચનામૃત કહે છે, પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહેતા થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામી જાય, તેનો શું ઉપાય છે? જો મેં જે પૂર્વે વાત કરી ને એ જ વાત અહીંયા મહાનુભાવાનંદ સ્વામીએ પણ કરી. હેતુ, સત્સંગમાં આવ્યા પછી મોટા પુરુષનો રાજીપો, એનો ફળ શું છે વાલા ભક્તો, અને કેવી રીતે થાય, એનું ધ્યેય શું છે, એ પણ અહીંયા આગળ મહાનુભાવાનંદ સ્વામીના પ્રશ્નમાંથી સ્પષ્ટ થાય છે. મહારાજને કહે છે, હે મહારાજ, સત્સંગમાં રહેતો થકો, એટલે કે એવા સત્પુરુષોના, એવા સત્સંગના, સદગુરુના આશ્રયમાં રહેતો થકો, જેટલા અવગુણ હોય, જે ઉપર બતાવ્યા, પ્રારબ્ધે કરીને, કુસંગે કરીને કે દેહાભિમાને કરીને, જે રજોગુણ તમોગુણ યુક્ત જે સંકલ્પ છે, એ સંકલ્પના જે વેગ છે, અને જે અંતઃશત્રુ છે, કામક્રોધ લોભ ઇત્યાદિ, જેટલા અવગુણ હોય, જેટલા એટલે બધા જ, આ બધા તમામ અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, તેનો શું ઉપાય છે? આ હેતુ એ પાત્રતાનો છે પૂર્વે, કે એવી પાત્રતા કેળવાય, અને ફળશ્રુતિ એની દિશા બતાવે છે, ભગવાનની ભક્તિ એ વૃદ્ધિ પામતી હોય તેનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. વાલા ભક્તો, પુનઃ અહીંયા કહું છું, મોટા પુરુષ એટલે ઉપર જે વ્યાખ્યા આપણે બતાવી છે એ વ્યાખ્યાના અનુસંધાનની અંદર, એવા સદગુણે યુક્ત જે મોટા પુરુષ હોય, એટલે અહીંયા સદગુણને કારણે પોતે ભગવાનના રાજીપાના અધિકારી થયા છે. પોતાના સદગુણોને કારણે એ સ્વયં પોતે ભગવાનની કૃપાના અધિકારી થયા છે. અને એવા નિર્માની હોય, જીતેન્દ્રિય હોય, ભક્તિપરાયણતા જેનામાં હોય, ધર્મપરાયણતા હોય, ધર્મ મર્યાદા હોય, નિષ્ઠા હોય, અંતઃશત્રુ આને આધીન ન હોય, અંતઃશત્રુ ટાળેલા હોય, નિષ્કપટ પોતે સ્વયં હોય, ભગવાનની આજ્ઞામાં પ્રવૃત્તિ ને આજ્ઞામાં નિવૃત્તિ એ રીતે જેનું જીવન હોય, એવા મોટા પુરુષના આ બધા ગુણ છે. કયા ગુણે કરીને ભગવાન રાજી થયા છે? તો એના આ ગુણે રાજી થયા છે. નિર્માનીપણું, નિર્લોભીપણું, જીતેન્દ્રિયપણું, ભક્તિપરાયણતા, એની ધર્મપરાયણતા, એની નિષ્ઠા, અને એના અંતઃશત્રુને જે મુક્તિ, એવા નિષ્કપટપણું, આ બધા જે ગુણો છે એનાથી એ મોટા પુરુષ ઉપર ભગવાનનો રાજીપો છે. તો એનામાં એ જે ગુણ છે તે ગુણો તેણે જીવાત્મા પોતે ગ્રહણ કરે. એ ગુણોને અહીંયા મહારાજે કીધું કે જેમ જેમ ગ્રહણ કરે, ગ્રહણ એટલે સ્વીકારવા, જોવા નહીં. મહારાજે લખ્યું મોટા પુરુષના જેમ જેમ ગુણ જુએ, એવો શબ્દ લખ્યો નથી વચનામૃતમાં. અહીંયા શબ્દ લખ્યો છે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય, ગુણને ગ્રહણ કરે, એનામાં રહેલા જે સદગુણો છે, જેને કરીને પોતે ભગવાનના રાજીપાનો કૃપાનો અધિકારી બન્યા છે, એવા ગુણને ગ્રહણ કરે એટલે જીવાત્મા પોતે એને સ્વીકારે, એને અનુસરે, એનો પોતાના જીવનની અંદર ઉપયોગ કરે એ ગુણનો, એવા ગુણે કરીને. અને મહારાજ આગળ કહે છે અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે, એવા જે અતિશય મોટા હોય, અહીં આગળ મહારાજે વિશેષણ પુનઃ વાપર્યું અતિશય, એવા અતિશય જે મોટા હોય તેને નિષ્કામી જાણે. પુનઃ અહીંયા વાલા ભક્તો શબ્દ હું પ્રયોગ કરું છું, મહારાજે વચનામૃતમાં કીધો છે નિષ્કામી જાણે, નિષ્કામી માને એવું નથી લખ્યું. તમારે માની લેવાના નથી, જાણવાનું છે, જોઈને જાણવાનું છે તમારે એની અંદર. એટલે ગુણ હોય ને તો જાણે કે આનામાં આ ગુણ છે. માને એવો શબ્દ નથી કે ન હોય તોય માની લેવું, તમે મોટા માન્યા છે એટલે એનામાં ગુણ છે માની લેવું, એવું નથી. મહારાજે કીધું તેમાં અતિશય નિષ્કામી જાણે એટલે એ ગુણ છે. અને એ બહુ હકીકત છે, જો ગુણ હશે તો જણાશે, નહીં હોય તો જણાવવાનો નથી. છતાંય જોવો નહીં એમ, પરાણે ન જોવો, એનામાં ગુણ હોય તો એ ગુણને જોવે. અને અહીંયા મહારાજ કહે અતિશય જે મોટા હોય તેનો જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તોય નિષ્કામી થાય. હાલા ભક્તો, અને જો મોટા પુરુષને વિશે કામીપણાને દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય છે. વાલા ભક્તો, બહુ સુંદર વાત અહીંયા મહારાજે સિદ્ધાંત સમજાવ્યો કે એના કામાદી જે દોષ છે, જે મોટા પુરુષ જે સદગુરુ છે એના જે કામાદી દોષ છે એ દોષને જો ન હોય તો નથી દેખાવાના, જો દોષ નથી તો નથી દેખાવાના, પણ જો એવા દોષયુક્ત હોય છતાંય આપણે દોષને જોઈને, આ એક વાત બહુ ટેકનિકલ સમજવા જેવી છે, કેવી રીતે વિઘ્ન કરે, કેમ નિષ્કામી હોય ને કામી થઈ જાય, તો સંઘનું જે બતાવ્યું ને મહારાજે કુસંગના યોગે કરીને આપણી મનની વૃત્તિ બદલાય છે. અહીંયા આગળ પણ એ સિદ્ધાંતને અનુસરીને મહારાજ વાત કરે છે કે પોતે જીવાત્મા પૂર્વે નિષ્કામી છે પણ એને આશ્રય કોણો લીધો છે, તો જેનામાં નિષ્કામીપણું નથી. અને એવા તમે નિષ્કામીપણું નથી અને કામીપણું છે, કામી પરઠે છે એવાનો તમે આશ્રય કરો છો, અને પછી મનના નબળા વિચાર થાય, તમે આ મનુષ્ય સ્વભાવ છે, પછી મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય કે જો આવા મોટા થઈને એનામાં દોષ છે તો મારા જેવામાં આવો દોષ રહે એમાં શું મોટી વાત છે. એટલે પરિણામે આપણા દોષને ખંડન ન થાય, આપણા દોષનું પોષણ થાય. અને બીજું કે એ દોષની તરફ જ તમારી દ્રષ્ટિ રહે. મેં પૂર્વે પણ વચનામૃતની અંદર આ વાત સમજાવી હતી કે ગુણે કરીને જોવાથી કેમ આપણા ઉપર અસર થાય, કારણ કે તમારી વૃત્તિ, તમારી દ્રષ્ટિ એ અવગુણ ઉપર જ રહે છે, એના ગુણ ઉપર નથી જતી. અને અવગુણ ઉપર સતત તમારી દ્રષ્ટિ રહેવાથી તમારા જીવની અંદર એ અવગુણ ઉતરે છે. એટલે નિષ્કામીપણું છે તો પણ એવા જ્યારે દોષને પરઠે છે, જે કામી આદિ જે દોષ હોય એને જો પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય. અને મોટા પુરુષને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો ગમે તો પોતે પણ ક્રોધી અને લોભી થાય. કારણ કે જે ગુણને તમે સતત ઓબ્ઝર્વ કરો છો, જે ગુણની તમે સતત ચિંતવન કરો છો, એ ગુણ તમારા જીવમાં ઉતરવાનો છે. બીજું કે તમે એ ગુણ જુઓ છો અને છતાં એના શરણે છો, એટલે એમાં તમને મન પણ ભટકવાનું છે. એટલે એવા કુસંગનો ત્યાગ કરવો, એવાનો સંગ કરવો જેનામાં એ અવગુણ ન હોય, કામ ક્રોધ લોભ આદિ જે અવગુણ હોય ન હોય, એનો જ્યારે આશ્રય કરીએ ત્યારે એના સદગુણો એને ગ્રહણ કરી શકીએ. જો દુર્ગુણ હોય ને છતાંય એને આશ્રયમાં બેસી રહીએ તો એ આપણને એના જેવો કરે, એના જેવો દુર્ગુણયુક્ત કરે, અને જે જીવાત્મા માટે મોટું વિઘ્ન સાબિત થાય. એટલે મહારાજે કીધું કે અતિશય જે મોટા હોય એને નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો પણ એ યોગે કરીને, પ્રભાવે કરીને એ પોતાના કામીપણાનો ત્યાગ કરે. આજે સાત્વિક વાતો થતી હોય સત્સંગની અંદર, તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય અને તમે ભગવાન સંબંધી વાતો કરો તો એ ભગવાન સંબંધી વાત સાંભળવાના છે, તો એને ભગવાનનો મહિમા અને ગુણ સમજાવવાનો છે. પણ તમે વ્યવહાર સંબંધી વાતો કરો, જગત સંબંધી વાતો કરો, તો સ્વાભાવિક રીતે ઓલો સત્સંગી આવ્યો હોય ને એ પણ તમારા યોગમાં આવવાથી એ પોતે ભગવાનને ભૂલીને એ પણ વ્યવહારની અંદર દોડવા માંડે છે. આ સહજ પ્રકૃતિ છે. એમ મોટા પુરુષના સમાગમની અંદર પણ જેવો ગુણ હોય એવો ગ્રહણ કરવો, એટલે ગુણને પહેલા જોવો, જાણવો, અને ગુણ જે લાગે એ ગુણને ગ્રહણ કરવો. કેવો ગુણ એ આપણે ઉપર જોયો, જેનાથી ભગવાન રાજી થાય એવો ગુણ, એવા ગુણને જીવાત્મા એ ગ્રહણ કરવો. અને એવો ગુણ ન પરઠાય તો અવગુણ દેખાય તો એનો સંગનો ત્યાગ કરવો, પણ એને ત્યાં શરણે બેસી ન રહેવું, નહીં તો મન નબળું થાય. અને બીજું, તમારો સતત એવા અવગુણના યોગે કરીને આપણી મનની વૃત્તિ પણ જો નિષ્કામી હોય તો પણ કામી થઈ જાય. ક્રોધ અને લોભ આદિ જે અંતર શત્રુઓ છે એને પોષણ મળે તો એ પ્રભાવી થાય, એટલા માટે પણ એ સંગનો ત્યાગ કરવો. અને જે સદપુરુષો હોય, સદગુરુ જે છે, એવા નિષ્કપટ નિષ્કામીપણે જે વર્તતા હોય એનો મહારાજ કીધું આશ્રય કરવો, અને એમાં ગુણ જોઈને ગુણને ગ્રહણ કરવો. અહીંયા પુનઃ શબ્દ વાપરું છું, ગ્રહણ કરવો, માત્ર જોવો નહીં, એને ગ્રહણ કરવો, પોતાના જીવનની અંદર એને ઉતારવો, એને સ્વીકાર કરવો. અને મોટા પુરુષને વિશે જે લોભી પણ ઉપરઠે તો પોતે ક્રોધી લોભી થાય, અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિર્સ્વાદી, નિર્માની, નિર્સેહી સમજે તો પોતે પણ તે સર્વે વિકારથી રહિત થઈ જાય છે, અને થઈ જાય અને પાકો હરિભક્ત થાય. વાલા ભક્તો, પુનઃ આ વાક્યને આપણે વાંચીએ. વચનામૃતમાં મહારાજ કહે છે, અને મોટા પુરુષને વિશે ક્રોધી લોભી પણ ઉપરઠે તો પોતે પણ ક્રોધી લોભી પણ થાય, જેમ આપણે પૂર્વકામીનો સંદર્ભ આપણે સિદ્ધાંત સમજ્યા એ જ રીતે મહારાજ અહીંયા આગળ લોભી અને ક્રોધીનું પણ આ સિદ્ધાંત દરેક અંતઃશત્રુઓ માટે લાગે છે. માની, કામી, ક્રોધી, લોભી, મત્સર, ઈર્ષા, તૃષ્ણા, દરેક અંતઃશત્રુ માટે આ સિદ્ધાંત લાગે છે. જેવા ગુણનો તમે યોગ રાખશો, જેવા ગુણની ઉપર સતત દ્રષ્ટિ રાખશો, એવા ગુણ તમારામાં ઉતરશે. એટલા માટે મહારાજ અહીંયા કહે છે, અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિર્સ્વાદી, નિર્માની, નિર્સ્નેહી એવા જે ગુણ સદગુણો છે એ રીતે જે એને સમજે, એનામાં એ ગુણ સમજે, અહીંયા પોતાનો બુદ્ધિનો પ્રયોગ કરે, એ ગુણને જોવે અને ગુણને સમજે, એવી રીતે જે સમજે તે પોતે પણ સર્વ વિકારથી રહિત થાય અને ભગવાનનો પાકો હરિભક્ત થાય. ભગવાનનું પાકું હરિભક્ત ક્યારે થવાય? એવા, ફરી વાંચું, એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો ભગત હરિભગત થાય. એટલે પાકો હરિભગત આ વિકારની નિવૃત્તિથી થવાય છે. જીવાત્માને મોટો હરિભગત, પાકો હરિભગત થવા માટે આ સર્વ વિકારો જે છે એ વિકારથી નિવૃત્તિ થવું અને ભગવાન પરાયણ રહેવું, આ જ જીવાત્માનું મુખ્ય ઉદ્દેશ છે. વિકારોથી નિવૃત્તિ અને ભગવાનની ભક્તિની અંદર પ્રવૃત્તિ. તમને એમ લાગશે કે અહીંયા એવું લખ્યું નથી મહારાજે, અહીંયા તો એટલું લખ્યું સર્વ વિકારથી રહિત થાય એ પાકો હરિભક્ત થાય, પણ તમારે સંશયને ટાળવા અહીંયા આગળ મહારાજે આગળ બહુ સુંદર વાત સમજાવી છે કે પાકો હરિભક્ત ક્યારે કહેવાય? જ્યારે સર્વ વિકારથી રહિત થાય. એટલે કે જે ગુણ જોવાનો આશય માત્ર પ્રેરણા લેવાનો છે, અને પ્રેરણા લઈ સાર્થક ક્યારે થાય? કે જીવાત્મા પોતે એને ગ્રહણ કરે અને એને અનુસરે, ત્યારે એ દુનિયાવી જે ઇન્દ્રિયોની તૃપ્તિ માટે લોલુપ્ત ન થાય અને ભગવત પરાયણ, ભગવત ભક્તિની કામના કરે ત્યારે જીવાત્મા થાય. તો પાક, તે પાકા હરિભક્તનું લક્ષણ શું? આપણને એમ થાય ને મહારાજે તો એટલું લખ્યું નિર્વિકાર થાય એટલે પાકો હરિભગત થઈ જાય, પણ હવે લક્ષણ જુઓ એટલે ખ્યાલ આવશે. તે પાકા હરિભગતનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજે અભાવ રહે. જીવાત્માની વૃત્તિ ક્યાં હોય? સાંસારિક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે જગતના પંચ વિષય છે એ વિષયને કેવો સમજે? તો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજ અભાવ રહે, જે વસ્તુથી આપણને કષ્ટ થતું હોય, દુઃખ આવતું હોય, જે વસ્તુનો આપણને અરુચિ અભાવ, એનું રુચિ વસ્તુ પ્રત્યે, પદાર્થ પ્રત્યે થઈ જતી હોય, એવી અભાવ કોણા પ્રત્યે થવું જોઈએ? તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કયા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ? તો માયિક જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે, જે જગતના વિષયને વિકાર ઉત્પન્ન કરાવનારા છે, એવા શબ્દ, ગમે તેટલું રૂપ હોય, ગમે તેટલું સુંદર હોય, ગમે તેટલું સુંદર શબ્દ હોય, ગમે તેટલું મધુર રસ હોય, પણ જો સંસાર સંબંધી હોય, વિષય સંબંધી હોય, વાસના સંબંધી હોય, તમને એમ લાગશે કે બાપુજી આ શબ્દ ક્યાંથી આવ્યા? પણ આપણે પૂર્વના ભૂંડા સંસ્કાર ટાળવા છે, આ ત્યાંથી આવ્યા. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાંથી આ શબ્દો આવ્યા. પૂર્વના ભૂંડા સંસ્કાર ટાળવા માટેના આપણા પ્રશ્નના અનુસંધાને આ વચનામૃતના મહારાજ સમજાવે છે. અને પૂર્વના કયા સંસ્કાર? તો તમોગુણ અને રજોગુણે યુક્ત જે સંસ્કાર છે એવા સંસ્કાર. તો તમોગુણ રજોગુણ યુક્ત કઈ પ્રકૃતિ છે? અહંકારયુક્ત પ્રકૃતિ છે. અને અહંકારના દોષ શું છે? તો અહંકારના દોષ છે જે અંતરશત્રુઓ કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર ઈર્ષા તૃષ્ણા આદિ એ અહંકારના જે ઉત્પન્ન થયેલા દોષો છે. અને એવા દોષની નિવૃત્તિ ક્યારે થાય? તો એવા દોષને પોષણ આપનારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય છે, એ પંચ વિષય જેમ કોઈ દુઃખદાયી વસ્તુ હોય ને જીવાત્મા એનો ત્યાગ કરી દે છે, એનો અભાવ લઈ લે છે, એમ એવા જગત સંબંધી પંચ વિષય એનાથી જીવાત્માને અભાવ સહેજે રહેવો જોઈએ. આવી સમજણ આ હરિભક્તનું પાકા હરિભક્તનું લક્ષણ છે. અર્થાત એમાં મોહાય નહીં, એમાં તૃપ્તિ ન થાય, એમાં આકર્ષણ ન થાય, એમાં બંધન ન થાય. એવી રીતે કદાચ તમે વ્યવહાર કરો પણ નિર્લેપ થઈને કરો, કદાચ વ્યવહારની અંદર જોડાઓ તો જળ કમળવત થઈને જોડાઓ, એવી રીતે નિસ્પૃહી થઈને જીવાત્મા જ્યારે વિષયને ભોગવે ત્યાં સુધી દોષ નથી, પણ જ્યારે વિષયને આધીન થઈ જાય ત્યારે એની અંદર દોષ છે. માટે જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજ ભાવ અભાવ આ પંચ વિષય ઉપર રહે ત્યારે, અને મહારાજે જે કીધું, મેં કીધું ને પૂર્વે કા શબ્દ ક્યાંથી આવ્યા, અહીંથી આવ્યા, અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે, હરિભક્તના લક્ષણ છે. જગત વિષયવાસના નિવૃત્તિ, અંતરશત્રુની નિવૃત્તિ અને ભગવાનના ભક્તિની પ્રવૃત્તિ, ભગવાનના સ્વરૂપની પ્રવૃત્તિ. મહારાજે અહીંયા આગળ બેઉ સુંદર હરિભક્તના લક્ષણ છે. એટલે ઉપર પૂર્વે મહારાજે લખ્યું કે સર્વ વિકારથી નિવૃત્ત થાય એ પાકો હરિભક્ત, પણ મહારાજે સાથે સાથે લક્ષણના માધ્યમથી એ ભગવાનનું લક્ષ્ય પણ મહારાજે બતાવી દીધું. વચનામૃતની અંદર મહારાજે ધ્યેય પણ બતાવ્યો. કેવો બતાવ્યો? કે તો સારા જે શબ્દ સ્પર્શ, સારા એટલે સંસારના સાંસારિક, સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય, તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજ અભાવ રહે છે, તેમ જેને સહેજે અભાવ રહે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે, અચળ સમય પ્રમાણે કાળ પ્રમાણે સ્વાર્થ પ્રમાણે ડોલે નહીં, નિષ્ઠા એનું નામ. એટલે નિષ્ઠાની વ્યાખ્યા પણ અચલ એવો શબ્દ મહારાજે વાપર્યો, ભગવાનના સ્વરૂપને વિશે. અને સ્વરૂપની અંદર ભગવાનના ઐશ્વર્ય ગુણ અને ઉપદેશો તમામનો સમાવેશ થયો. સંપૂર્ણ સ્વરૂપ, મહારાજનું રૂપ એટલે ભગવાનની મૂર્તિ, અને ભગવાનનું સ્વરૂપ એટલે એમનું તમામ જે ઐશ્વર્ય યુક્ત જે પરમાત્માના આદેશો ઉપદેશો વચનો બંધારણ, ભગવાનના જે પણ ભગવાનની ક્રિયા લીલા, આ ભગવાનનું સ્વરૂપ છે. એવા પરમાત્માના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠ થઈને રહે, અચળ નિષ્ઠા વર્તે, નિષ્ઠાને ડગવા ન દે, તેને પાકો હરિભક્ત જાણવો. મહારાજ અહીંયા સુંદર હરિભક્તની વ્યાખ્યા કરી. અને તેવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે મહારાજે એક એની અંદર હજુ વિશેષણ બતાવ્યું. પહેલું શું બતાવ્યું? કે સર્વ વિકારોથી નિવૃત્તિ થાય એ પાકો હરિભક્ત, સર્વ વિકૃતિથી રહિત થાય, એક ગુણ. બીજો ગુણ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પંચ વિષય જો સારા એટલે સંસારિક ને જગત સંબંધી હોય, વિષય સંબંધી હોય, તો એને દુઃખદાયક વસ્તુ જાણી એનો અભાવ રાખે. ત્રીજું, પરમાત્માના સ્વરૂપની અંદર અચળ નિષ્ઠા રાખે. અને ચોથું, મહારાજ કહે કે એનો ઉપાય એ જ છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. ભગવાનના દાસ, ભગવાનના દાસના લક્ષણ કેવા હોય? જે ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનની ભક્તિ કરતા હોય અને ભગવાનને રાજી કરવાના જે ગુણ છે, એ ગુણ જે યુક્ત છે, એ જ ભગવાનનો દાસ છે, ભગવાનનો ભક્ત છે. ભક્તની વ્યાખ્યા જે ભગવાનનો છે એ જ ભક્ત છે, જે ભગવાનનો નથી એ ભક્ત જ નથી, એ સંત જ નથી, એ હરિભગત જ નથી. ભગવાનનો હોય એ જ ભગવાનનો ભક્ત કહેવાય, એ જ ભગવાનનો સંત કહેવાય. અને એવા જે સંત છે અને એવા જે પરમાત્માના દાસ છે તેનો ગુલામ થઈને રહે, એના વચનની અંદર. ગુલામ એટલે એની જી હજૂરી કરવાની વાત નથી, ગુલામ એટલે એની એનું સેવા કરીને તમે એની શું કહેવાય આપણે તમને હે દેખાડવા માટેનો ભાવ નથી, પણ ગુલામ એટલે ગુલામનું લક્ષણ શું હોય? ગુલામનું માલિકની આજ્ઞામાં વર્તે. ગુલામનું લક્ષણ શું છે? માલિકના ગમતામાં વર્તે અને માલિકની આજ્ઞામાં વર્તે. પોતાના સ્વામી એવા આરાધ્ય ઇષ્ટ દેવ એવા ભગવાન, એની આજ્ઞામાં જે પોતે વર્તતા હોય એ ભગવાનના ભક્ત છે, એ ભગવાનના દાસ છે. એટલે મહારાજ અહીંયા આગળ શબ્દ વાપર્યો પરમેશ્વરના દાસનો, પરમેશ્વરના દાસનો. પરમેશ્વરના દાસ કોણ છે? જે પોતે દાસત્વથી ભગવાન સાથે જોડાયા છે, ભગવાનની ઈચ્છા પ્રમાણે અને ભગવાનની આજ્ઞામાં ભગવાનને સમર્પિત થઈને જે રહેતા હોય એ પરમેશ્વરના દાસ છે. એવા પરમેશ્વરના દાસનો ગુલામ થઈ, એટલે દાસાનું દાસ, ભગવાનના જે દાસ છે એનો દાસ થાય. કારણ કે એની વૃત્તિ કેવી હોય, જે પરમેશ્વરનો દાસ હોય ને એને કામ ક્રોધ સ્વાર્થ લોભ માન એ બધું ન હોય, એને ભગવાનની રાજીપો એક જ લક્ષ્ય છે. એવા લક્ષ્યયુક્ત જે સંત હોય, ભક્ત હોય, જે સત્સંગી હોય, દાસ અહીંયા આગળ દરેકને લાગુ પડે છે, એવા જે ભગવાનના દાસ છે તેનો ગુલામ થઈને રહે. અર્થાત કે એના વચનની અંદર જેમ એ પોતે ભગવાનના વચનને અનુસરે છે, એમ તમે પણ એના વચનને અનુસરો જે ભગવાનના વચનને અનુરૂપ હોય. એવા વચનને જ્યારે અનુસરીએ ત્યારે જીવાત્મા એ દાસાનું દાસ કહેવાય. ભગવાનના વચનને જો વ્યક્તિ પોતે ન અનુસરતો હોય તો એ પોતે દાસ નથી, અને પોતે અનુસરતો નથી એટલે ઉપદેશ પણ નથી આપતા, એટલે એના દાસ થવાનો કોઈ મતલબ નથી. દાસાનું દાસ થવું તો કોણા દાસ થવું, તો જે ભગવાનનો સ્વયં દાસ હોય, જે ભગવાનની આજ્ઞા અને રૂચિની અંદર રહેતો હોય, ભગવાનની મરજી પ્રમાણે રહેતો હોય, એ ભગવાનનો દાસ છે અને એના દાસ થઈને રહેવું. મહારાજ કહે છે એવા પાકા હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે, એની આજ્ઞા પ્રમાણે એના વચનની અંદર રહે, અને એમ જાણે છે એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું, અને પોતામાં હંમેશા અપેક્ષા વૃત્તિ રાખે. હું સર્વથી ન્યૂન છું એટલે અપેક્ષા, હું સિદ્ધ માણસ નથી, હું જ્ઞાની નથી, હું બુદ્ધિશાળી નથી. અહીંયા મોટી તકલીફ એ થાય છે કે ગુરુ ગુરુ કહેના, પણ ગુરુ મારે પંચ મારે પરમેશ્વર, પણ ખીલી મારી ખસે નહીં. એમ ગુરુ ગુરુ કહેવાય છે પણ ગુરુનું વચન, એવા સત્પુરુષોનું વચન એ મનાતું નથી, કારણ કે હજુ અહંકાર ટળ્યો નથી. મહારાજ કે સર્વને મોટા જાણે, એમને એમના જીવનની અંદર એમને ભગવાન રાજી કર્યા છે એ ગુણને જુએ એટલે એનામાં મોટપ છે. જે ભગવાનના દાસ હોય તેને ગુલામ એટલે આધીન થઈને જેમ વર્તવું, જેમ એવા ભક્તનું જીવન ને વચન હોય તેને અનુસરવું, એના જીવનમાંથી પ્રેરણા લે, એના વચનમાંથી પ્રેરણા લે, અને જે મનમુખી રીતે ન વર્તતા હોય, ભગવાનના દાસ જ એ છે, સ્વચ્છંદી રીતે ન વર્તવું, અહીંયા આગળ પોતાની મનમરજીથી વર્તવાની વાત નથી, એના ગુલામ થઈને વર્તવું, એવા મોટા મોટા જેનામાં ગુણ છે એનામાંથી એને શીખવું જીવાત્માને, એમ સમજીને અહંકાર માન રહિત થઈને જે ગુણ શીખાય. મહારાજ કહે છે ત્યાં આગળી પોતે હું ન્યૂન છું, અહંકારયુક્ત હોય ને તો માન શીખાય નહીં. ગુરુ પાસે આપણે જ્ઞાની બનીને ગુરુ પાસે જ્ઞાન લેવા ન જવાય, ગુરુ પાસે અજ્ઞાની બનીને જવાય. ખાલી પાત્ર લઈને જાઓ તો કંઈક નાખે ને, કોઈ ભરેલું લઈને જાઓ તો એમાં શું નાખે. એટલે અહીંયા આગળ મહારાજ એમ કહે છે કેવી સમજણ રાખવી, તો એમ જાણે જે એ સર્વે ભક્ત મોટા છે અને હું સર્વથી ન્યૂન છું, હજુ મારે શીખવાનું છે. એ બધા શીખીને બેઠા છે, કોણ પણ જે પરમેશ્વરના દાસ હોય, પરમેશ્વરના આ શબ્દ મહિમા છે, પરમેશ્વરના દાસ હોય એટલે કેવળ જગતના દાસ હોય, વિષયના દાસ હોય એવી નહીં, પરમેશ્વરના દાસ હોય. અને દાસની સિદ્ધાંતની વ્યાખ્યા છે કે જે દાસ એ પોતાના જે ઇષ્ટ હોય, પોતાના ધણી હોય, એની આજ્ઞામાં અને એને ગમતામાં રહેતો હોય, એ દાસનું પરમ લક્ષણ છે. એવા પરમેશ્વરના દાસ એના ગુલામ થઈને જીવાત્માએ વર્તવું, અને એમ જાણવું જે સર્વે મોટા છે, એનામાં ગુણ છે, એ ભગવાનના દાસ થઈને રહ્યા છે, એ મોટો ગુણ છે, અને એ ગુણને અને મારે ગુણ શીખવાનો છે, એટલે પોતાને ન્યૂન સર્વથી જાણે તો એ ગુણ શીખે. એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે, અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઇત્યાદિ જે શુભગુણ છે તે વૃદ્ધિ પામતા જાય. કોણા વૃદ્ધિ પામે? જે એવા ગુણનો સંગ કરે, જે એનો દાસ થઈને રહે. એવા ભગવાનના દાસ જે સ્વયં એ ગુણને પાત્ર છે, એવા દાસના દાસ થઈને એમાંથી જ્યારે ગુણ ગ્રહણ કરે, પૂર્વ વચનામૃતમાં કીધું કે એને ગ્રહણ કરે, એવી રીતે જે ગ્રહણ કરીને પોતાના જીવનની અંદર એને નિરંતર રાખે, એવા યોગે કરીને, એવા સદવિચારે કરીને, સત્કર્મોએ કરીને, અને એવા અહંકાર આદિ અંતઃશત્રુઓની નિવૃત્તિ કરીને જીવાત્મા દિવસે દિવસે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એ માર્ગ ઉપર અગ્રેસર થઈ શકે અને એના જે શુભ ગુણ હોય એ વૃદ્ધિ પામતા જાય. તો વાલા ભક્તો, અતિ મહત્વનો વચનામૃત, અને એની અંદર વિશેષ કરીને મહારાજે ત્રણેય કારણ, દેહે કરીને, કુસંગે કરીને અને પ્રારબ્ધે કરીને, જે તમોગુણ રજોગુણના જે અંતઃશત્રુઓ, જે એવા જે મલિન સંકલ્પો જીવાત્માને મોક્ષ માર્ગમાં વિઘ્ન બનતા હોય, એને ટાળવાનો બહુ સુંદર અહીંયા આપણને ઉપાય સમજાવ્યો છે. હું આશા રાખું છું કે આપણા જીવનની અંદર પણ આ ઉપાયથી પ્રેરણા લઈને ભગવાને જે આપણને ઉપાય બતાવ્યા છે એમાં વિશેષ કરીને જે ભગવાને નિષ્કપટપણીને જે ભગવાનની ભક્તિ પરાયણ થઈને ભગવાનની એકનિષ્ઠ થઈને અને ભગવાનના ભક્તના દાસાનું દાસ ત્યાં નિર્માની થઈને સેવાની અંદર ભક્તિની અંદર જીવાત્માએ અગ્રેસર થવું વગેરે જે શુભ ગુણો બતાવ્યા છે એ ગુણોને આપણે આપણા જીવનની અંદર સ્થાપિત કરીએ એને પોષણ આપીએ અને એના દ્વારા ભગવાનનો રાજીપો એ જીવાત્મા ઉપર અખંડ અહર્નિશ ઉતરતો રહે અને આપણે પણ ભગવાનની ભક્તિ માર્ગની અંદર વધારે ને વધારે બળપૂર્વક આગળ વધી શકીએ એવી ભગવાન સૌને બળ બુદ્ધિ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. વિશેષ સમય ન લીધા, સમય આપણો થઈ ગયો છે અને વચનામૃત પણ અહીં આગળ પૂર્ણ થવા આવ્યું છે, તો ભગવાનના સ્મરણ સાથે આપણે વચનામૃતને અહીં આગળ વિરામ આપીએ. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 58મું. સ્વામિનારાયણ ભગવાનની જય.